بسم الله الرحمن الرحيم. الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن سيدنا وشفيعنا ومولانا محمدا عبده ورسوله صلوات الله تبارك وتعالى عليه وعلى آله وأصحابه وذرياته وأهل بيته وأهل طاعته وبارك وسلم تسليما كثيرا. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وعاشروهن بالمعروف صدق الله مولانا العظيم. شادی، نکاح، એ ઇન્સાની માનવ જીવનની એક જરૂરત છે. ઇન્સાનને, માનવીને ખાવાની જરૂરત પડે, કપડાં પહેરવાની જરૂરત પડે, મકાનની, ઘરની જરૂરત પડે. એવી જ રીતે શાદી, નિકાહ, લગ્ન, મેરેજ એ બી એક જરૂરતની વસ્તુ છે. એટલે કે જીવન જરૂરિયાતની જેટલી વસ્તુઓ છે તેના અંદર એક શાદી અને નિકાહ પણ છે. આપણો ધર્મ ઇસ્લામ એક એવો ધર્મ છે, મઝહબ છે, કે જેણે જીવન જરૂરિયાતની વસ્તુઓને ઇબાદત અને બંદગીના બરાબર બદલાય, કે જેવી રીતે આપણે નમાઝ પઢે અને સવાબ મળે, રોઝો રાખે અને સવાબ મળે, એવી જ રીતે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, શાદી કરવો, નિકાહ કરવો, એને બી આપણા ઇસ્લામમાં, આપણા ધર્મમાં ઇબાદત, બંદગી અને સવાબ બતલાવવામાં આવ્યો છે. જ્યારે નિકાહ પડાય ત્યારે ખુતબો પડવામાં આવે, અને ખુતબો પડવામાં આવે ત્યારે ત્રણ આયત અને હદીસ પડવામાં આવે. તેમાં મૌલાના સાહેબ નિકાહ પઢાવતી વખતે એક હદીસ પડતા હોય છે, અન્નિકાહુ મિન સુન્નતી. હઝરત નબી પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે લગ્ન કરવું, શાદી કરવું મારી સુન્નત છે. એટલે કે શાદી અને નિકાહને પણ સુન્નત સવાબ ઈબાદતના બરાબર આપણા ધર્મમાં આપણા મઝહબમાં બતલાવવામાં આવ્યો. એટલે જો આપણે સારી નિયતથી શાદી કરીએ, સારી નિયતથી નિકાહ કરીએ, તો ઇન્શાલ્લાહ એ નિકાહ અને શાદીના ઉપર અલ્લાહ તાલા સવાબ આપશે, નેકી મળશે, ઇબાદતનો સવાબ અલ્લાહ તાલા આપશે. શાદી અને નિકાહ પહેલા પહેલી નિયત તો એ કરી લ્યો કે હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સુન્નત છે, એટલા માટે હું શાદી કરું છું. છોકરીઓ, બેટીઓ, બહેનો એ પણ આ નિયત કરે અને ભાઈઓ પણ આ નિયત કરી લઈએ કે શાદી એટલા માટે કરીએ છીએ કે હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સુન્નત છે. બીજી નિયત એ કરી લઈએ કે અમે શાદી કરીશું તો આપણી આંખ અને આપણી શરમની જે જગ્યા છે તેની ગુનાહથી હિફાજત થઈ જશે, આપણે ગુનાહથી બચી જઈશું. એટલે કે જ્યારે આપણે શાદી કરી લઈશું તો આપણે આપણી ઔરતને, બીવીને, પત્નીને જોઈશું અને પત્ની ઔરત પોતાના શોહરને, પોતાના હસબન્ડને જોશે. અને હદીસે પાકમાં એક બહુ મોટી વાત કહેવામાં આવી છે, આજે આપણે બધાને અલ્લાહ તાલાની રહમતની જરૂરત છે. તો એક હદીસ, સનદ તેના ઉપર થોડી ઝઈફ છે પણ હદીસે પાક છે, બહુ ધ્યાનથી સાંભળો, દરેકના માટે ફાયદાકારક આ હદીસ છે. જેઓની શાદી થઈ ચૂકી છે, જેઓની થનાવની છે, ભાઈઓ માટે, બહેનો માટે, બધાના માટે આ હદીસ છે. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનું મુબારક ફરમાન છે કે કોઈ શોહર, હસબન્ડ પોતાની ઔરતને, બીવીને, પત્નીને મોહબ્બત અને પ્રેમની નજરથી જુએ અને પત્ની અને બીવી પોતાના ધણીને, શોહરને પ્રેમની નજરથી જુએ, બંને એકબીજાને પ્રેમની નજરથી જુએ, શોહર ઔરતને, પત્ની ધણીને અને હસબન્ડ વાઈફને એકબીજાને પ્રેમની નજરથી જોશે તો અલ્લાહ તાલા તે મિયાં બીવીને રહમતની નજરથી જોશે. કેટલી મોટી વાત છે! અલ્લાહ તાલાની રહમત લેવા માટે કેટલો સરળ, કેટલો આસાન એક પદ્ધતિ આપણને ઇસ્લામમાં બતાવવામાં આવી કે બીવીને, ઔરતને મોહબ્બતથી જુઓ અને ઔરત પોતાના હસબન્ડને, ધણીને મોહબ્બતથી જુએ તો અલ્લાહ તાલા તે કપલને, તે મિયાં બીવીને, તે હસબન્ડ વાઈફને મોહબ્બત અને પ્રેમની નજરથી અલ્લાહ તાલા જોઈ છે, અલ્લાહની રહમત મળે છે. એટલે કે આપણે આપણી ઔરતને પ્રેમથી, મોહબ્બતથી જોવું અને ઔરત પોતાના ધણીને, હસબન્ડને પ્રેમ અને મોહબ્બતથી જુએ તો અલ્લાહની રહમત દેવને મળશે. કેટલો મોટો સવાબનું કામ છે! અને આ રહમત લેવાની વસ્તુ છે જુવાન ભાઈઓ માટે પણ, જુવાન બહેનો માટે પણ અને ઘરડા જે થઈ ગયા છે તેઓ માટે પણ. બલકે હું તો એમ કહું છું કે જવાન લોકોથી વધારે, નવયુવાનોથી વધારે ઘરડા લોકો, મોટી ઉંમરના લોકો આ અલ્લાહની રહમત વધારે લૂંટી શકે છે. કેવી રીતે? કે ઘટપણ હોય, ઘરમાં બેઠા હોય, બહાર તો વધારે નીકળાય નહીં, પગ દુખે, ચલાતું નથી, તો ઘરમાં બેઠેલા હોય તો દાદા અપ્પા દાદી અમ્માને જોઈને, દાદી અમ્મા દાદા અપ્પાને જોઈ, બંને એકબીજાને જોતા રહે. જેટલું વધારે મોહબ્બત અને પ્રેમથી જોઈશું એટલી વધારે અલ્લાહ તાલાની રહમત મળશે આપણને. કેટલી મોટી વાત હદીસમાં બતાવવામાં આવી. એટલે શાદી પહેલા બીજી નિયત એ કરવી જોઈએ કે હું શાદી એટલા માટે કરું છું કે મારી આંખની અલ્લાહ હિફાજત કરે. હવે શાદી પછીથી હું મારી પત્નીને જોવા, મારી બીવીને જોવા, અને બહેનો એ નિયત કરે કે હું માત્ર અને માત્ર મારા હસબન્ડને, મારા શોહરને, મારા પતિને હું જોવા, તેના વગર બીજા તરફ મારી નાપાક નજર નહીં જશે. અને ત્રીજી નિયત એ હોય કે અલ્લાહ તાલા અમને આ શાદીની બરકતથી નેક અને સાલે સારી ઔલાદ આપે, એ ત્રીજી નિયત હોય. તો સારી નિયતથી આપણે નિકાહ કરીશું, શાદી કરીશું, તો અલ્લાહ તાલા એના ઉપર આપણને સવાબ આપશે. અને આ નિકાહ અને શાદી, લગ્ન જીવન આપણું ઇબાદતનું, બંદગીનું, સવાબનું અલ્લાહ તાલા બનાવી લેશે. તો જેટલા બી દુલ્હા છે, દુલ્હનો છે, શાદી કરવા વાળા ભાઈઓ બહેનો છે, તે લોકો આ નિયત પોતાના દિલમાં મગજમાં ફિટ કરી લઈએ કે આપણે શાદી પહેલા આ નિયત કરવી છે. વાલીઓ પણ આ નિયત કરી લઈએ કે અમે છોકરા છોકરીઓની શાદી આ નિયતથી કરાવશું, તો ઇન્શાઅલ્લાહુલ અઝીઝ એક ઇબાદત બની જશે. બીજી એક ખાસ ધ્યાન આપવા જેવી વાત હું તમને બતાવું. મોટે ભાગે શાદીઓ થતી હોય, લગ્નનો ટાઈમ આવે તો મહિના, બે મહિના, ત્રણ મહિના પહેલાથી તૈયારીઓ ચાલે. અમુક જગ્યાએ તો વરસ વરસ પહેલાથી તૈયારીઓ ચાલે. તૈયારીઓમાં કુક, કુક એટલે રાંધવાવાળા, બવરચી, કયા બબરચી બોલાવાના, તેનું બુકિંગ કરાવવાનું ચાલતું હોય, તારીખ નક્કી કરવાની હોય, ને કદાચ ભૂલમાં આપણે હોલમાં શાદી કરવાની હોય તો હોલની તારીખ બી બુક કરવાની હોય. ભૂલમાં એટલા માટે કહું છું કે મસ્જિદમાં નિકાહ કરવું સુન્નત છે. મસ્જિદમાં શાદી કરો, નિકાહ કરો. હદીસે પાકમાં આવ્યું, મસાજિદ, નિકાહ શાદીનો પ્રસંગ મસ્જિદમાં હોવો જોઈએ. હોલના અંદર કરશો કે બહાર મંડપ બનાવીને કરશો તો મસ્જિદની બરકતો ત્યાં મળવાની નથી. એટલે દરેક ભાઈ નિયત કરી લ્યો કે ઇન્શાલ્લા શાદી અને નિકાહ મસ્જિદમાં જ રાખીશું. બોલો ઇન્શાલ્લાહ. તો આપણે શું કરતા હોઈએ છીએ કે બહુ પહેલા તૈયારીઓ કરે, હોલ બુક કરવાનું, બવરચી પકાવવાવાળા બુક કરવાના, તેના ટાઈમ નક્કી કરવાનો, દાવત કોને કોને આપવાની તેની લિસ્ટ બનાવવાની. એટલે કે દાવતની લિસ્ટ બનાવવાનું બી એક કામ છે, મોટું કામ, નાનું નહીં, મોટું કામ. એનું કારણ શું? બહુ ધ્યાન રાખવું પડે કે કોઈ સગા રહી તો નહીં જાય ને, છૂટી તો નહીં જાય ને, કોઈ સગા સંબંધી ભૂલી તો નહીં જવાય ને, એ આપણે ધ્યાન રાખતા હોય છે. એટલા સારું કે શાદીમાં આપણે કોઈને ભૂલી જઈશું તો નારાજ થઈ જશે કે અમને શાદીમાં ભૂલી ગયેલા, અમને નહીં બોલાવેલા. લોકો નારાજ થઈ જાય ને પાછળથી ફરિયાદ પણ કરતા હોય છે કે શાદીમાં અમને બોલાવેલા નહીં, અમને દાવત નહીં આપેલી. પણ એક વાત મારા દીની ભાઈઓ, દીની બહેનો યાદ રાખજો, આપણે શાદી કરીએ, નિકાહ કરીએ, લગ્ન કરીએ, બધાને રાજી કરવાની ફિકર કરીએ, કોશિશ કરીએ, તો સાથે સાથે એ કોશિશ પણ કરો કે અલ્લાહ તાલા પણ રાજી રહે, અલ્લાહ પણ ખુશ રહે આપણી શાદીથી, અલ્લાહ નારાજ નહીં થઈ જાય એની પણ ફિકર કરો. આજે આપણે શાદીઓમાં લગ્નમાં બધાને રાજી રાખવાની ફિકર કરતા હોય છે, પરંતુ અલ્લાહ તાલા નારાજ થઈ જાય એની આપણને કોઈ ફિકર નથી, કોઈ ફિકર નથી. યાદ રાખો, સારી રીતે ધ્યાનમાં રાખજો, બધા સગા સંબંધીઓ ખુશ થઈ જાય, રાજી થઈ જાય, પરંતુ અલ્લાહ નારાજ થઈ જશે તો આપણી શાદીમાં, લગ્ન જીવનમાં, મેરેજ લાઈફમાં બરકત અને રહમત આવવાની નથી. બરકત રહમત આવવાની નથી. અને જો બધા સગાવાલાઓ નારાજ થઈ જાય, બધા સગાવાલાઓ નારાજ થઈ જાય, પરંતુ અલ્લાહ તાલા રાજી થઈ જશે તો ઇન્શાઅલ્લાહ આપણા લગ્ન જીવનમાં, શાદી પછીની જિંદગીમાં રહમત અને બરકત અલ્લાહ તાલા આપણને જરૂર આપશે, જરૂર આપશે. એટલે હું દરેક ભાઈ દરેક બહેનને વિનંતી કરું છું બહુ અદબથી કે આજે આ મજલિસમાં નિયત કરીને ઉઠો કે આપણે આપણી શાદીઓમાં અલ્લાહને રાજી કરીશું. કહો ઇન્શાઅલ્લાહ. આપણે આપણી શાદીઓમાં અલ્લાહને રાજી કરીશું. કહો ઇન્શાઅલ્લાહ. જો આજે જુમ્માનો પવિત્ર દિવસ છે, મુબારક દિવસ છે, મસ્જિદમાં બેઠા છે, આટલા બધા બુઝુર્ગોના સામે બેઠા છે, મસ્જિદમાં બેસીને આપણે નિયત કરી રહેલા છે, કાયમ આ નિયત આપણે નિભાવવાની છે, એને પાડવાની છે આ નિયતને કે આપણી શાદીઓમાં અલ્લાહ તાલા રાજી રહીએ, અલ્લાહ તાલા ખુશ રહીએ, અલ્લાહ નારાજ નહીં થાય એની આપણે ફિકર અને કોશિશ કરવાની છે હંમેશના માટે. કોઈ કામ એવું નહીં થવું જોઈએ કે અલ્લાહ તાલા નારાજ થઈ જાય. તો હું તમને એમ કહેતો હતો કે આપણે શાદીમાં બહુ પહેલાથી બધી જાત જાતની તૈયારીઓ કરતા હોય, ખાવાની આ તે બધી, પરંતુ એક તૈયારી કરવાની સખત જરૂરત છે, જે તૈયારીઓ તરફ આપણું ધ્યાન નથી. તે તૈયારી શું છે કે દરેક બાપ અને દરેક માં પોતાની છોકરીને, એટલે જે દુલ્હન બનનારી છે, પોતાના છોકરાને જે દુલ્હો બનવાનો છે તેને શીખવવામાં આવે કે શાદી પછી તારી પત્નીના, તારી ઔરતના હક્કો શું છે, તારા શોહરના, તારા ધણીના હક શું છે, તારે સાસરીમાં કેવી રીતે રહેવાનું છે, એ શીખવવાનું કામ, જે અગત્યનું કામ છે, ઇમ્પોર્ટન્ટ કામ છે, એ આપણે શીખવું ઘણું જ જરૂરી છે, ઘણું જ જરૂરી છે, ઘણું જ જરૂરી છે. એ પહેલા નંબર પર હોવું જોઈએ કે છોકરીના મા બાપ છોકરીને એમ શીખવે કે બેટા તું દુલ્હન બનીને જઈ રહેલી છે, તારા ધણીના, તારા પતિના, તારા હસબન્ડના શું હક્કો છે તારા ઉપર, તારે સાસરીમાં કેવી રીતે રહેવાનું છે, તારા સસરા સાથે, તારી સાસુમાં સાથે તારે કેવી રીતે રહેવાનું છે. અને દરેક છોકરાના બાપ પોતાના છોકરાને, દુલ્હાને એમ શીખવતા હોય કે તારી પત્નીના શું હક છે, બીવી સાથે કેમ રહેવાનું છે, એ શીખવું શીખવવું પણ બહુ જ જરૂરી છે, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એટલે હું તમને સૌને મુબારકબાદી આપું છું, બધાને મુબારકબાદી કે આજે આ એ જ મકસદને લઈને આપણે બધા અહીંયા જમા થયેલા છે. આટલા બધા બુઝુર્ગાન દીન ઓલમાએ કિરામ મદરેસામાં ફિકર કરી ને બધાને જમા કરવામાં આવ્યા જુમ્માના મુબારક દિવસે, ને આપણે બધા આટલા વરસતા વરસાદના અંદર તમે લોકો આવ્યા, ખરેખર મુબારકબાદીની વાત છે કે આ આજે શીખવું બહુ જરૂરી છે કે શાદી પછીનું જીવન કેવું હોવું જોઈએ. ખરી વાત હું તમને કહું, જો અગર આપણે છોકરા છોકરીઓને તેઓની જવાબદારી શીખવી દઈએ તો ઇન્શાલ્લાહ કોઈ દિવસે તલાક સુધી વાત પહોંચશે નહીં. ઇન્શાલ્લાહ તલાક સુધી વાત નહીં પહોંચે, એટલો પવિત્ર અને પાકીઝા આપણો ઇસ્લામ છે. એટલે જેટલી વાતો આ મજલિસમાં બતાવવામાં આવે છે એને ધ્યાનથી પોતાના મગજમાં રાખો, એના ઉપર અમલ કરો, તો ઇન્શાલ્લાહ જિંદગીમાં ખૂબ ખૂબ અલ્લાહ તાલા ફાયદો અતા ફરમાવે. એટલે પહેલી નિયત તો તમે કરી લીધી કે ઇન્શાલ્લાહ નિકાહ ક્યાં રાખશો? મસ્જિદના અંદર. એનાથી પહેલા એ નિયત કરી લીધી કે દરેક પતિ પોતાની પત્નીને, દરેક પત્ની પોતાના પતિને હંમેશા મોહબ્બતથી નજરથી જુએ. કરશો ને આ કામ તો અલ્લાહ તાલા પોતાની રહમતથી આપણને માલામાલ કરશે. હવે એક ખાસ પોઈન્ટની વાત હું તમને સમજાવું, સમજો ધ્યાન દે. અલ્લાહ તાલાએ જે આપણને માલ આપ્યો છે, પૈસા દોલત, એ અલ્લાહની બહુ જ મોટી નેમત છે, બહુ જ મોટી નેમત છે. પૈસા ઇંગ્લિશમાં એને કે મની પાવર, પૈસાની દોલત બહુ જ કિંમતી વસ્તુ. કુરાનમાં અલ્લાહ તાલા એને કયામ કહ્યો, કયામ કે એનાથી માનવ જીવન ચાલતું રહે, પૈસા ન વળે. પૈસા નહીં હોય તો જિંદગી માણસની એમદેમ થઈ જાય. માલ દોલત રૂપિયા પૈસા અલ્લાહની બહુ મોટી નેમત છે, યાદ રાખો. એ પૈસાને આપણે વેડફી ની નખાય, એને બરબાદ નહીં કરી નખાય, ખોટા ખર્ચાઓમાં એને ખતમ નહીં કરી દેવામાં આવે, એને સાચવી સાચવીને ધ્યાનથી વાપરવામાં આવે. કયામતના દિવસે જે પાંચ સવાલ અલ્લાહ તાલાના ત્યાં દરેકે આપવાના છે જવાબ, તેમાં બે સવાલ માલના બારામાં છે, પૈસાના બારામાં. મિન અઈન ઇક્તસબહુ વ અઈન અન્ફકહુ, મિન અઈન ઇક્તસબહુ વ અઈન અન્ફકહુ, કે પૈસા ક્યાંથી કમાયા અને પૈસા ક્યાં ખર્ચ કરવામાં આવ્યા, એના માટે પણ અલ્લાહ અંદર સવાલ થશે. આપણા પૈસા, આપણો માલ, આપણી દોલત ખોટી જગ્યા પર ખર્ચ નહીં થવો જોઈએ, એને આપણે બહુ સાચવી સાચવીને ધ્યાનથી વિચારીને એને ખર્ચ કરવામાં આવે. શાદી નિકાહ એના અંદર મહેર આપવો એ જરૂરી છે, મહેર જરૂર આપો. કુરાનમાં અલ્લાહ તઆલા કહે વા આતુન નિસા સદકાતિહિન નિહલા, કે પત્નીઓને ઔરતોને મહેરની રકમ ખુશી ખુશી આપો, ખુશીથી આપો મહેરની રકમ. અલ્લાહ તાલાએ હુકમ કર્યો એટલે મહેરની રકમ બરાબર આપો. અને મહેરની રકમ કેટલી આપવી જોઈએ? હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના કુટુંબમાં, હુઝુરના ઘરમાં મહેરની રકમ જે હતી, જેને મહેરે અઝવાજ કે જેને મહેરે ફાતમી કે, તે એ હતી કે 1531 ગ્રામ ચાંદી અથવા તેની કિંમત તેટલા રૂપિયા આપણે મહેરના અંદર આપવામાં આવે એ બહેતરીન મહેર છે, સારામાં સારી મહેર છે. તો સારામાં સારી મહેર આપો. 1531 ગ્રામ ચાંદી, જે દિવસે શાદી હોય તે દિવસે કોઈ સોનીને ફોન કરવાનો, સોનાના વેપારીને, કે આજે 1531 ગ્રામ ચાંદીની કેટલી કિંમત છે? તેમ કહેશે ભાવ જોઈને કે 70,000, 60,000, 80,000, જે ભાવ હોય તે આપણે ખુશી ખુશી મહેરની રકમ આપી દેવાની, બધું કામ થઈ ગયું આપણું. તો આ બી એક નિયત લઈને જાઓ કે ઇન્શાલ્લાહ નિકાહ અને શાદીના અંદર ફાતિમી મહેર એ આપણે આપણા થનારી પત્નીને ઔરતને આપવું જોઈએ. કહો ઇન્શાલ્લાહ. એને બી સુન્નત નંદર, બીજી બધી વસ્તુના અંદર નહીં પડવાનો, આ બી આપો તે બી આપો. હું તમને એક વાત બતલાવ, હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની લાડકી છોકરી લાડકી છોકરી, જન્નતની ઔરતોની સરદાર હઝરતે ફાતિમા રદી અલ્લાહુ તાલા અન્હા, હુઝુરની લાડકી છોકરી, એવણની શાદી થઈ, નિકાહ થયા, તો હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાની લાડકી દીકરીને શું આપ્યું, શાદીમાં શું આપ્યું લાડકી દીકરીને? કિતાબોમાં લખેલું છે, જ્યારે ફાતિમા રદી અલ્લાહુ તાલા નહાના નિકાહ થયા તો અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એક પાથરવાનું ગોધડું આપ્યું, પાથરવા માટે ગોધડું, અને તે ગોધડામાં ભરવા માટે રૂ કપાસ કોટન ની મળ્યો તો ઝાડની જે છાલ હોય છે તે છાલ ભરીને ગોધડું તૈયાર કરવામાં આવ્યું, અને અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને પોતાની છોકરીને એક ગોધડું આપ્યું શાદી વખતે, અને ઓઢવાના માટે એક રજાઈ આપી, બે પાણી ભરવાના માટલા આપ્યા, બે હાથી ચલાવવાની ઘંટી આપી, ચક્કી આપી, એક પાણીનો મશકીઝ એટલે કે મોઢું નાડલું હોય ને નીચેથી મોટું હોય એ ટાઈપનું, આ પાંચ વસ્તુ, એક ગાદલું, એક ઓઢવાની રજાઈ, બે માટલા, બે હાથ ઘંટી, એક મશકીઝા, આટલી વસ્તુ આપીને અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાની છોકરીને વિદાયગીરી આપી દીધી. કેટલી સિમ્પલ, સરળ, સાદી, સાદગી વાળી હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ત્યાં શાદી થઈ. અને યાદ રાખો, શૈતાન છે ને, શૈતાન બહુ જ ખતરનાક છે, બહુ ડેન્જર છે. શૈતાન વાત બનાવવામાં અને આપણને ચક્કર પર લાખવામાં બહુ જ હોશિયાર છે, બહુ જ હોશિયાર. પહેલો છોકરો કે પહેલી છોકરીની શાદી હોય તો શૈતાન શું કે ખબર આપણને, પહેલો પ્રસંગ છે ને એટલે કંઈક તો કરવું પડશે, પહેલો પ્રસંગ છે કંઈક તો કરવું પડશે. અને અમુક લોકોને શેતાન શું શીખવે કે મેં બધાના ઘરે દાવતો ખાધી છે એટલે મારે પણ ખવડાવવી પડશે, મેં બધાને તો ખાધી છે એટલે મારે પણ ખવડાવવી પડશે, એ તો વ્યાજ થઈ ગયો. હવે પહેલી શાદી આવી ત્યારે એમ કે પહેલો પ્રસંગ છે, થોડો ઘણો કંઈક કરી લ્યો ને. અને જ્યારે છેલ્લા છોકરા કે છેલ્લા છોકરીની શાદી હોય ત્યારે શેતાન શું કે, છેલ્લો પ્રસંગ છે ને એટલે ચાલો થોડું ઘણું કરી લે, પછી ક્યાં આપણે ત્યાં શાદી આવવાની છે, છેલ્લો પ્રસંગ છે. અને વચ્ચેની શાદી હોય તો શેતાન મગજમાં એમ લાગે, પહેલામાં કરેલું ને છેલ્લામાં કરવાનું છે તો વચ્ચે વાળાને કેમ બાકી છોડીએ. જો શેતાન કેટલો હોશિયાર છે, શેતાન એમ ચાહે છે, વિચારે છે કે આપણે ખર્ચા પર ખર્ચા કરતા રહીએ અને શાદીઓ આપણી ભપકાદાર બનાવતા રહીએ, અને ખર્ચા કરી કરીને આપણે આપણી શાદીઓના અંદરથી બરકત ખતમ કરી દઈએ. કેટલું ખરાબ આપણને શેતાન શીખવે છે. હવે એક હદીસ સંભળો, તમને હદીસ સંભળાવું છું, વાયદો કરો કે ઇન્શાલ્લાહ અમલ કરીશું. قال رسول الله صلى الله عليه وسلم اعظم النكاح بركتا ايسره مؤونا, સૌથી વધુ બરકત વાળી તે શાદી છે. તમે ચાહો છો ને તમારી શાદીમાં બરકત થાય, કોણ ચાહે છે, હાથ ઉઠા, માશાલ્લાહ, બધા જ ચાહે છે કે શાદી બરકત વાળી થાય. તો અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની હદીસ સાંભળો, સૌથી વધુ બરકતવાળી શાદી તે છે જે શાદીના અંદર દોડધામ, તકલીફ, ખર્ચો સૌથી ઓછો હશે તે શાદીના અંદર અલ્લાહ સૌથી વધુ બરકત આપશે. જે શાદીઓમાં ખર્ચો ઓછો હોય, દોડધામ ઓછી હોય, ફિકર અને કામકાજ ઓછા હોય તે શાદીઓમાં અલ્લાહના તરફથી સૌથી વધુ બરકત આપવામાં આવે છે. એટલે હવે આજે નિયત કરીને જાઓ કે ઇન્શાલ્લાહ સરળ અને સાદા નિકાહ કરીશું. સરળ અને સાદા નિકાહ, કેટલા સિમ્પલ નિકાહો, એક દાખલો તમને આપો. હઝરતે અલી રઝિયલ્લાહુ તઆલાનું નામ તો સાંભળ્યું છે ને, હઝરતે ફાતિમાનું નામ તો અત્યારે સાંભળી લીધું. હઝરતે અલીની ઉંમર 20 વર્ષની થઈ, ફાતિમા રઝિયલ્લાહુ તઆલાની ઉંમર 15 વર્ષની થઈ, તો શાદીની ઉંમર થઈ ગઈ. એટલે પેગામ આવ્યા, અહીં શું કે પેગામ જ કે સગાઈ, સગાઈ આવવા માંડી. તો બધા લોકો હઝરતે અલીને કહેવા લાગ્યા, અલી ફાતિમા માટે સગાઈઓ આવે છે, તમે પણ સગાઈ લઈને જાઓ. તો હઝરતે અલી રઝિયલ્લાહુ તઆલાનો કહેવા લાગ્યો કે મને હિંમત નથી થતી કે હું મારી સગાઈ લઈને જાઉં. બધા લોકોએ બહુ પ્રેશર કર્યું, દબાણ કર્યું, જાઓ નહીં અલી, જાઓ નહીં અલી, ટ્રાય તો કરો, ચાન્સ લાગી જાય તો. તો હઝરતે અલી રઝિયલ્લાહુ તઆલાનો કહે છે કે મેં હિંમત કરી લીધી કે જાઓ. હવે હઝરતે અલી રઝિયલ્લાહુ તઆલાનો ગયા, છોકરીના અબ્બા, ફાતિમાના અબ્બા, એટલે કોણ? હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે ગયા. તો જઈને બેસી ગયા. હઝરતે અલી શર્મીલા બહુ હતા, શરમ બહુ હતી હઝરતે અલીમાં, ને હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમમાં રોબ બહુ હતો. તો આ તરફ હુઝુરનો રોબ ને આ તરફ હઝરતે અલીની શરમ, એટલે હઝરત અલી ગયા તો ખરા પણ જઈને બોલાયું જ નહીં કે હુઝુર હું શા માટે આવ્યો. જઈને ચૂપચાપ શાંતિથી બેસી ગયા. તો ખુદ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પૂછ્યું, અલી શા માટે આવ્યા? તો ચૂપ. પછી હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતે પૂછ્યું, અલી મારી દીકરી ફાતિમા સાથે શાદીની સગાઈ લઈને આવ્યા છો? તો હઝરત અલીએ હા વાળી, હા હુઝુર હું શાદીની સગાઈ લઈને આવ્યો છું. હવે ધ્યાનથી એક વાત સમજો, અહીંયા તમને કહું, આ હદીસથી શું શીખવાનું મળ્યું કે છોકરો પોતાની સગાઈ લઈને પોતે પણ છોકરીના અબ્બા પાસે જઈ શકે છે, પોતે પણ જઈ શકે છે. છોકરો શાદીની સગાઈ લઈને છોકરીના, બોલો, છોકરીના અબ્બા પાસે, ધ્યાનથી બોલી રહ્યા છે ને, છોકરીના અબ્બા પાસે જઈ શકે છે, છોકરી પાસે ડાયરેક્ટ નહીં. એટલા માટે હું તમને ધ્યાન અપાવું છું, છોકરો છોકરીની સગાઈ લઈને છોકરીના કોના પાસે? અપ્પા પાસે જઈ શકે છે. જેવી રીતે કે હઝરતે અલી અલ્લાહના નબી પાસે ગયા, ડાયરેક્ટ છોકરી પાસે નહીં. આજે તકલીફ આટલી જ છે, રેલવેની ટ્રેક બદલાઈ જાય છે આપણી, અને એ જ વસ્તુ કુરાનમાં પર છે, કુરાનમાં પણ આ જ વસ્તુ આવી છે. ફજાઅતુ ઇહદાહુમા તમશી અલસ્તિયા قالت ان ابي يدعوك ليجزيك اجر ما سقيت لنا. حضرت موسی علیہ السلام مدین گیا ہتا, ત્યાં જઈને એણે પાણી પીવડાવવાની સેવા કરી ફ્રીમાં. ત્યાર પછી એક છોકરી બોલાવવા માટે આવી મૂસા અલી સલામને. તે છોકરી આવીને શું કહ્યું? ઇન્ના અબી યદઉક લિયજઝિયક અજર મા સકૈત લના. મારા પિતાશ્રી, મારા અબ્બાજી તમને બોલાવે છે મારા ઘરે. છોકરી એમ નહીં કહ્યું હું તમને બોલાવું છું, મારા અબ્બાએ મને બોલાવવા માટે મોકલાવી છે. તો કેટલું સિમ્પલ અને સરળ. હઝરત અલી ચાલ્યા ગયા ને હુઝુરને કહ્યું માં હું સગાઈ લઈને આવ્યો છું, તો હુઝુરે કબૂલ કરી લીધું. એટલે નવજવાનોને હું શીખવાડું છું આ વસ્તુ કે કોઈ જગ્યાએ ઈરાદો હોય તો ડાયરેક્ટ છોકરીના અબ્બાને જઈને મળી લ્યો અને તેઓને સગાઈ આપી શકો છો. પણ એક વાત પાછી ધ્યાનમાં રાખજો, એક વાત તો ધ્યાનમાં રહેશે ને, ડાયરેક્ટ છોકરી પાસે સગાઈ લઈને નહીં જવાનું, છોકરાના છોકરીના અબ્બા પાસે. હવે બીજી વાત બી ધ્યાનમાં રાખો બરાબર સારી રીતે. અગર જો છોકરીના અબ્બાએ એમ કહ્યું કે મને આ સગાઈ મંજૂર નથી, માન્ય નથી, તો તે જ દિવસથી મગજમાંથી તે છોકરીને કાઢી પણ નાખવાની. સમજી ગયા વાતને? આપણે સગાઈ લઈને ગયા, તે લોકોએ સ્વીકારી લીધી, કબૂલ કરી લીધી, બહુ સારું, અને ના કહી દીધી તો વાર્તા ખતમ. અહીંયા જ વાત પૂરી કરી દેવાની. પછીથી બીજું નવું, અલ્લાહની જમીન બહુ મોટી છે, ને દુનિયામાં હજારો છોકરીઓ છે, કોઈ બીજી જગ્યાએ સગાઈની ફિકર કરવા. એકદમ સિમ્પલ, હઝરત આલી ગયા, સગાઈ કરી, હુઝુરે સગાઈ સ્વીકારી લીધી, ને હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતે પોતાની છોકરી ફાતેમાના નિકાહ હઝરતે અલી સાથે પઢાવી દીધા. જ્યારે સગાઈ નક્કી કરવાની હતી ત્યારે પણ આબાદથી 10 માણસ નહીં ગયા, ને 15 માણસ આબાજથી આવ્યા, ન કોઈ ઘર જોવા ગયા, ન કોઈ બીજા વ્યવહારની વાતો આવી, અને નિકાહના વખતે પણ માંડવો પણ બાંધવામાં ન આવ્યો, ફૂલહાર પણ કરવામાં નહીં આવ્યા, કપડા લત્તા કોઈ ફિકર નહીં, એકદમ સીધા સાદા સરળ નિકાહ. આ બાજુ અલી સગાઈ લઈને જાય છે, તે બાજુ હુઝુર સ્વીકારે છે, હુઝુર નિકાહ પઢાવી દે છે, અને રાત્રિના વખતે હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાની છોકરી ફાતેમાને ઘરમાં કામ કરવા વાળી એક ખાલા હતા તેવણના જોડે વિદાયગીરી કરી આપી. કોઈ બારાત નહીં આવી. જાનહી કે તૈયાબી બારાત જાન નહીં આવી કે છોકરી વારાંદાથી જાન આવી હોય વહુને લેવા માટે, નહીં. જ્યારે રાત પડી ગઈ તો હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના ઘરમાં એક ખિદમત કરવા વાળા, ઘરનું કામ કરવા વાળા ખાલા હતા, તે ખાલા જોડે હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાની દીકરી ફાતેમાને અલીના ઘરે પહોંચાડી દીધા કે જા મોકલી આવ્યા. કેટલા સિમ્પલ સરળ સાદા નિકાહ. જ્યારે આવા સરળ અને સાદા નિકાહ થશે તો હસન હુસેન જેવા છોકરાઓ અલ્લાહ આપા ફરમાવશે. આવા સાદા નિકાહ પર, સરળ નિકાહ પર અલ્લાહ તાલા હસન હુસેન જેવા મુબારક છોકરાઓ આતા ફરમાવે છે. કેટલી સિમ્પલ ચીજ. હવે અલ્લાહ હિંમત આપે તો આ નિયત પણ કરી લ્યો કે દુલ્હનને વિદાયગીરી આપણે કરીશું, આપણે જઈને છોકરીને પહોંચાડી દઈશું. છોકરીઓના વાલી નિયત કરી લીધે કે છોકરા વાળા તરફથી કોઈ નહીં આવશે લેવા માટે, અમે જઈને અમારી છોકરીને પહોંચાડી દઈશું. કોણ નિયત કરે હાથ ઉઠાવ. આ સુન્નત પર અમલ કરવો ભારી કામ છે. જરા હિંમતથી નિયત કરો, હાથ ઉઠાવો, બિસ્મિલ્લા પડીને અલ્લાહ આસાન કરશે. માશાઅલ્લાહ, અલ્લાહ કબૂલ ફરમાવે. એક બહુ મોટા બુઝુર્ગ છે અમારા, હઝરત શેખુલ હદીસ મૌલાના મુફતી અહમદ ખાનપુરી સાહેબ. તમામાંથી ઘણા બધા લોકોએ નામ પણ સાંભળ્યા હશે. હઝરતની 3 દીકરીઓ છે. ત્રણેય દીકરીઓના નિકાહ મેં મારી આંખથી જોયા છે, અને ત્રણેય દીકરીઓની રૂખસદી પણ મેં મારી આંખથી જોઈ છે. આટલા મોટા અલ્લાહના વલી, આટલા મોટા બુઝુર્ગ હોવા છતાં પણ ત્રણેય દીકરીઓના નિકાહ વખતે હઝરત પોતે પોતાની છોકરીને સાસરીમાં પહોંચાડવા માટે ગયા. પોતે પોતાની દીકરીઓને સાસરીમાં પહોંચાડવા માટે ગયા. કેટલી મોટી વાત છે. આવા સિમ્પલ સરળ સાદા નિકાહ આપણી જિંદગીઓમાં આપશે તો અલ્લાહ તાલા એમાં રહમત અને બરકત હતા ફરમાવશે. એટલે ખર્ચાઓથી પોતાની શાદીઓને બચાવો, ફઝુલ ખર્ચ. અલ્લાહ તાલા કુરાનને ફરમાવે, કુલુ અશરબુ વલા તુસરિફુ, કુલુ અશરબુ વલા તુસરિફુ, ખાઓ પીઓ પરંતુ જરૂરતથી વધારે ખર્ચાઓ ન કરો, અલ્લાહ ફરમાવે છે. અને હવે તો આપણી શાદીઓમાં શું થઈ ગયું, તબઝીર આવી ગઈ, ઇસરાફથી આગળ વધીને તબઝીર, યાની ગુનાહિત ખર્ચાઓ. એવા ખર્ચાઓ જે ગુનાહિત હોય, જેના અંદર ગુના હોય, એવા ખર્ચાઓ આપણી શાદીઓમાં આવી ગયા. અને જે ખર્ચાઓમાં ગુના હોય તે બાબતે અલ્લાહ તાલા ફરમાવે છે, વલા તુબઝિર તબઝિરા ઇન્નલ મુબઝિરીન કાનુ ઇખવાન શયાતીન. ખર્ચાઓમાં ગુનાહ નહીં આવવા જોઈએ. તબઝિર, એ લોકો શેતાનના ભાઈ છે, શેતાનના ભાઈ. અલ્લાહ અલ્લાહ, એક બહુ જ ખતરનાક વાત સાંભળવા મળે છે આજે મુસલમાનોના અંદર, કે શાદીઓના વેળા ખોટા ખર્ચાઓના અંદર મહેંદી નાઇટ ઉજવવામાં આવે છે. મહેંદી નાઇટ એટલે કે શાદી પહેલા મહેંદીનો ફંક્શન, અને તેના અંદર હજારો રૂપિયાઓની મહેંદીઓ, અને તેના અંદર કેટલા બધા ગલત કામો, ખોટા કામો અંદર સામેલ થઈ જાય. જો મહેંદી લગાવવું છોકરી હોય, મહેંદી લગાવવી જોઈએ, જરૂર મહેંદી લગાવવી જોઈએ. પણ તેની પણ બોર્ડર છે, તેની પણ હદ છે. તે હદના બે જે છોકરીની શાદી છે, ભલકે દરેક ઔરત મહેંદી લગાવે, શાદીની હું ખુશી કાયમ મહેંદી લગાવીને રાખે. હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઔરતો મહેંદી લગાવે એને પસંદ ફરમાવતા હતા. જે ઔરતના હાથના અંદર મહેંદી ના હોય તો તેવી ઔરતોને હુઝુરે કહ્યું, નહીં મહેંદી લગાવો. પણ મહેંદીના અંદર જાત જાતની ભાતભાટની ડિઝાઇનો, ને એના અંદર બધા જમા થાય, ભેગા થાય, ફંક્શન કરવામાં આવે, ને એના અંદર હજારો રૂપિયા ખર્ચ કરવામાં આવે, એ વસ્તુ તદ્દન ખોટી વસ્તુ છે, તદ્દન ખોટી વસ્તુ છે, એ ફઝૂલ ખર્ચી છે. વલા તુ સિરીફુ, ખોટા ખર્ચાઓ ન કરો, અલ્લાહ તાલા ફરમાવે. વલા તુ બઝિર તબઝિરા ઇન્નલ મુબઝિરીન કાનુ ઇખવાન શયાતીન. પૈસા ઉડાવવા વાળા શેતાનના ભાઈ છે, અને શેતાન તો અલ્લાહ તાલાનો બી દુશ્મન, ઇન્સાનનો બી દુશ્મન. એવા કામો આપણે બિલકુલ ન કરીએ. સિમ્પલ સાદગી વાળા નિકાહ, ખર્ચાઓ ભપકાઓથી બચીને. ને એક ઇબરતની વાત તમને કહું, આજે લોકો જો દેખા દેખી એકબીજાને દેખાવામાં ખર્ચાઓ કરતા હોય. હું પહેલી વાર કેનેડા ગયો હતો, ઘણા વર્ષો થઈ ગયા, 2008 લગભગ. તો ત્યાં કેનેડા જેવા દેશના અંદર એક અજીબ કારગુજારી સાંભળવામાં આવી, અમને સંભળાવવામાં આવી. એક બાપે શાદી કરી પોતાની છોકરીને, ને લગભગ $4,00,000 ખર્ચો કર્યો. $4,00,000, 80 રૂપિયાને $1 થાય, હવે હિસાબ લગાવો કેટલો ખર્ચો કર્યો. શાદી કરી, અને શાદી કરવા પછી થોડાક જ દિવસના અંદર તે છોકરી તલાક લઈને ઘરે આવીને બેસી ગઈ. થોડા દિવસોના અંદર જ તલાક થઈ ગઈ, તલાક લઈને ઘરે આવી ગઈ. શાદી વખતે તે છોકરીના અબ્બાએ કરસ લીધેલું, લોકો પાસે કરસ, અને તે કરસ બી કેવું, વ્યાજના ઉપર, ઇન્ટરેસ્ટના ઉપર, લોનના ઉપર કરજ લીધેલો, અને કરજ લઈને પોતાની છોકરીની શાદી કરેલી. થોડા દિવસના અંદર શાદી તૂટી ગઈ, કારણ કે એવી શાદીઓમાં બરકત રહેતી નહીં મળે, જેમાં ગુનાહના કામ થતા હોય, ગલત કામ થતા હોય, એવી શાદીઓમાં બરકત નથી થતી. તલાક લઈને ઘરે આવી ગઈ. ત્યાર પછી 5 વર્ષ થઈ ગયા હતા છોકરી ઘરમાં બેઠેલી, અને તેની શાદી વખતે જે લોન પર પૈસા દીધેલા, તેનું વ્યાજ ભરવાનું બાપના ઉપર સતત ચાલુ. એક તરફ ઘરમાં બેવા છોકરી, શાદી તૂટવાના 5 વર્ષ થઈ ગયા, અને બીજી તરફ લોન અને વ્યાજનું ચક્કર, તે તેના માથાના ઉપર. બોલો કેટલો મોટો વબાલ, અને વબાલના ઉપર કેટલો વબાલ. એટલે આપણી શાદીઓને ફઝૂલ ખર્ચાઓથી, ફાલતુ ખર્ચાઓથી બચાવો. ઇન્શાલ્લાહ અલ્લાહ તાલા શાદીઓના અંદર ખૂબ બરકત અતા ફરમાવે, ખૂબ બરકત અતા ફરમાવે. એક વાત તમને બીજી ખાસ બતાવું, તમને પૈસા ખર્ચ કરવાનું મન થાય કે ચાલો શાદીઓમાં ખર્ચો કરવો છે, તો કેવી રીતે ખર્ચ કરવો, તે બી તમને સમજાવો. એક વસ્તુ તો બતલાવી કે મેર સારામાં સારી આપો, સારામાં સારી ટોપ ક્વોલિટીની મેર આપો. ખુશીથી સારામાં સારી મોટી મેરની રકમ આપો. જે હઝરતે ફાતિમાના નિકાહના વેળા હતી. અને બીજી વસ્તુ જો તમારા ધ્યાનમાં આવે તો બહુ જ ફાયદાની એક વસ્તુ સમજો. તમને એવું મન થાય કે મારી છોકરીની શાદીમાં મારે 5 લાખ રૂપિયા ખર્ચ કરવા છે અથવા 10 લાખ રૂપિયા ખર્ચ કરવા છે, એવું મન થાય તો શાદીની દાવતો પાછળ, શાદીમાં મહેંદી અને ફૂલહાર પાછળ ખર્ચો ન કરતા, બિલકુલ ન કરતા. શું કરજો? પોતાની છોકરીના માટે અથવા પોતાના છોકરા માટે આ 5 કે 10 લાખ રૂપિયાના અંદર કોઈ જમીનનો પ્લોટ લઈ લેજો અથવા કોઈ નાનકડું ઘર લઈ લેજો અને તે છોકરા છોકરીને ગિફ્ટમાં, હદિયામાં આપી દેજો, અથવા તેઓને કોઈ દુકાન ખોલીને આપી દેજો, અથવા તેઓને કોઈ ધંધો સેટ કરીને આપી દેજો, તો પૂરી જિંદગી તે લોકોને ફાયદાકારક રહેશે અને આગળ જઈને પોતરા નવાસાઓ પણ દુઆ આપશે કે આ અમારા દાદા અને નાનાએ અમારા માટે ઘર અને દુકાનની સગવડ કરેલી. જે ખર્ચો કરવો હોય તે રકમ અંદાજિત તમે તે છોકરા છોકરીને આપી દેજો, તે લોકોનું ઘર બનાવવા માટે કે તે લોકોની આવકનું કોઈ સાધન કરવા માટે. હઝરત થાનવી રહમતુલ્લાહ અલે એક કિસ્સો લખેલો છે, અજીબ કિસ્સો, કે એક માણસે બહુ શાનદાર શાદી કરી, બહુ મોટી દાવત કરી. જો દાવત અને શાદીની તમને એક વાત કરું, શાનદાર ખવડાવ્યું, પીવડાવ્યું, બારાત બી બોલાવી, અહીંયા સુધી કે બરાતમાં જાનમાં જેટલા લોકો આવ્યા ને બધાને એક એક જોડી કપડા પણ આપ્યા. બરાતમાં આવવાને બધાને એક એક જોડી કપડા. ત્યાર પછી જયારે જાન રવાના થઈ તો તે માણસ છે ને એક જગ્યા પર સાઈડ પર સંતાઈને ઉભો રહી ગયો કે મેં બહુ મોટો ખર્ચો કર્યો છે, જરા લોકોની વાત સાંભળું કે મારી શાદી બાબતે લોકો વાત શું કરે છે, મારે વાત સાંભળવી છે લોકોની. તો તે માણસ સાઈડ પર ઉભા રહીને સંતાઈને સાંભળતો હતો. તો જાનવાળા જ્યારે નીકળીને ગયા ત્યારે એમ આપસમાં વાત કરતા હતા અંદર અંદર કે અલ્લાહ બહુ માલદાર બનાવેલો છે, ખાલી એક જોડી કપડા એમાં 2 જોડી આપતે એનું શું ખોટું છે, એક જોડીમાં શું થાય, 2 જોડી આપતે તો શું થતે. આ દુનિયાની હાલત છે. આ તો હઝરત થાનવીએ લખેલો કિસ્સો છે ને મારા સાંભળવામાં આવેલો કિસ્સો, મારા ખુદ પોતે સાંભળેલો કે હું તમને કહું. અમારા એક દોસ્ત છે ઇંગ્લેન્ડથી આવીને, તેમણે છોકરીની ભપકાદાર શાદી કરી, 4 દિવસ 5 દિવસ શાનદાર એકથી એક આઈટમો દાવતમાં ખવડાવી. અરે દરેક આઈટમ બી બધી વિચારીને કે આ દિવસે આ ખવડાવવાનું, આ દિવસે આ ખવડાવવાનું. હું પોતે એક દાવતના અંદર નિકાહ પડાવવા માટે જ્યારે ગયો તો બધા લોકો વાત કરતા હતા કે બિરયાની પણ બનાવી છે, આઈસ્ક્રીમ પણ છે, પરાઠા પણ છે. હું એટલા માટે નથી કહેતો કે તમને જાણવા મળે આઈટમ કે તમે શાદીમાં ખવડાવો. બધી આઈટમ ગણાવતા ગણાવતા એક ભાઈ એમ બોલ્યા કે બિરયાની બહુ માલદાર માણસ છે ઇંગ્લેન્ડનો, શા માટે ચિકનની ખવડાવી, બકરાની કેમ નહીં ખવડાવી? આ ઇન્સાનોનો હાલ છે. તમે શાદીઓમાં કંઈ પણ ખવડાવો, કેટલી પણ દાવત કરો, પણ આ પબ્લિક છે એ લોકોને ઇત્મિનાન થવાનું જ નથી, એ કંઈ ને કંઈ પાછળ જઈને વાતો કરવાના જ છે, વાતો કરવાના જ છે પાછળ જઈને. કોઈ તો એવો નહીં કરે કે તેલ બો નાખેલું હતું, કોઈ એમ કહેશે કે મરચા બો પડી ગયેલા હતા, કોઈ ને કોઈ કઈ ને કઈ નીકળશે. એના કરતા બેસ્ટમાં બેસ્ટ સારામાં સારી પદ્ધતિએ કે સાદગીથી, સુન્નત તરીકાથી, સાદા સિમ્પલ નિકાહ કરીએ તો ઇન્શાલ્લાહ અલ્લાહ તાલા રાજી થઈ જશે. દુનિયામાં આપણે કોઈને રાજી નથી કરી શકતા, એટલે આપણે અલ્લાહને રાજી કરવાની ફિકર. એટલે આ બહુ મોટો પોઈન્ટ છે કે આપણે આપણા ઘરોના નિકાહ સિમ્પલ, સાદા, સરળ કરવામાં આવે અને ફઝૂલ ખર્ચી, ફાલતુ ખર્ચાઓથી બચાવવામાં આવે તો ઇન્શાલ્લાહ આપણા નિકાહમાં અલ્લાહ તઆલા ખૈરો બરકત અતા ફરમાવે. એટલે આજે નિયત કરીને ઉઠો કે ઇન્શાલ્લાહ સુન્નત તરીકાથી સાદગી વાળા નિકાહ આપણે આમ કરીશું. કહો ઇન્શાલ્લાહ. અને બુખારી શરીફના અંદર કિતાબુ સલમ કલ ખતમ કિયા હૈ હઝરત, તો એક હદીસ આઈ તો વક્ત પર અલ્લાને અજીબ નુક્તા કહેવાયા, મેં બચ્ચો કો ભી કહા. હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જમાનાના અંદર બે સલમ, સલમ વેપાર કરવાની પદ્ધતિ છે, એડવાન્સ પૈસા આપીને માલ આપણે ઉધાર લઈએ અમુક મહિનાઓ પછી અમુક સમય પછી. તો સહાબાએ કિરામ રિદવાનુલ્લાહી તઆલા અલૈહિમ અજમઈન આ પદ્ધતિથી વેપાર અને કારોબાર કરતા હતા. તો ત્યાં બુખારી શરીફની હદીસમાં એવું આવ્યું કે સહાબા પાસે જ્યારે પૈસા આવતા, ગનીમતના અંદર પૈસા આવતા, તો તેઓ શું કરતા કે પૈસા જેવા આવે કે તરત જ ઘઉં, જવ, જવ તો સમજો છે ને, બારલી, જવ, ઘઉં, જવ, ઝેતુનનું તેલ, એના માટે એડવાન્સ ખેડૂતોને પૈસા આપી દેતા અને માલ સામાન એ લોકો નોંધાવી દેતા જેવા પૈસા સહાબા પાસે ગનીમતના આવતા. તો મેં તલવાઈ અઝીઝને કહ્યું કે સહાબાનો આ અમલ આપણા માટે શીખવા જેવો છે. જો આ અમલ પર આજે આપણે આવી જઈએ તો ઇન્શાલ્લાહ ઘરમાં પૈસાની તકલીફ કદીએ નહીં આવે. દરેક દુલ્હા દુલ્હન સાંભળે અને જેઓની શાદી થઈ ગઈ તે પણ સાંભળે કે પૈસા અગર જ્યારે પણ આપણા પાસે આવે તો પહેલામાં પહેલા આપણે ઘરની જરૂરિયાતનો સામાન ખરીદી લેવો જોઈએ. કે કિચનમાં હોની જરૂરત છે, રસોડામાં હાની જરૂરત છે, અનાજ, તેલ, જે પાયાની વસ્તુ છે ઘરમાં તે ખરીદીને લ્યો અને તેનાથી ઘરને ભરીને રાખો. આ સહાબાની પદ્ધતિ કે જેવો ગનીમતનો માલ આવ્યો તરત જ બે સલમ કરી લેતા અને ઓર્ડર નોંધાવી દેતા ઘરના જરૂરિયાતના સામાનની. આજે આપણી પદ્ધતિ શું થઈ ગઈ, પૈસા આવે એટલે અમારે ત્યાં તો લોક બોમ્બે અને સુરત શોપિંગમાં નીકળી પડે. ઘરમાં પત્નીને કહ્યું ચાલો તૈયાર થઈ જાઓ, આપણે શોપિંગ કરવા નીકળીએ, ખરીદી કરવા. અને બજારને માર્કેટમાં જઈને ઓહો આ ફૂલદાની બહુ સારી લાગે છે, ચાલો ફૂલદાની લઈ લઈએ. આ ટેબલ બહુ સારું લાગે છે, આ લઈ લઈએ. એકદમ ફાલતુ નકામી વસ્તુઓ લાવી લાવીને ઘર ભરીશું. અને થોડાક દિવસ પછી ઘરમાંથી ઓરત કહેશે તેલનો ડબ્બો નથી. પેલી ફૂલદાની લઈ આવ્યા, તેલનો ડબ્બો ક્યાંથી લાવવાના? તો કા ફૂલદાની લાવી કઈ જરૂરી હતી, પહેલા તેલનો ડબ્બો આવવો જોઈએ. તો જીવન જરૂરિયાત, ખાવા પીવાની વસ્તુ, કપડાની, એટલે દેખો શરિયતે આપણા માટે શાદીમાં શું જરૂરી કર્યો કે તમે નિકાહ કરો, શાદી કરો તો ઔરતના કપડા, ઔરતના માટે મકાન અને ઔરતના માટે ખાવા પીવાની જવાબદારી અલ્લાહ તઆલાએ પતિના ઉપર રાખી, શોહરના ઉપર રાખી. એવું નહીં કહ્યું અલ્લાહ તઆલાએ કે ભાઈ ફરવા બી લઈ જાઓ, ઘરમાં શોની વસ્તુઓ બી લાવીને મૂકો, ફાલતુ વસ્તુઓ બી લાવીને મૂકો. આ ત્રણ વસ્તુ ખાવા પીવાની, કપડાની, મકાનની, એ પાયાની જરૂરત છે, પાયાની જરૂરત. એક વાત હું તમને સંભળાવું, ખોટું તો નહીં લગાડશો ને? ત્યાં હું બયાનોમાં કહું છું આવી વાતો કે શાદી પહેલા છે ને ઘણા લોકો પોતાની પત્નીને એવું કહેતા હોય છે કે મારા સાથે શાદી કરે ને તો હું તારા માટે તાજમહલ બનાવીશ. આવું કહેતા હોય છે, આસમાનથી તારા તોડીને લાવીશ તારા માટે. ખબર નહીં કેવા કેવા વાયદાઓ કરતા હોય. તો હું એ લોકોને એટલું જ કહું કે બેટા તારા પછી તોડીને લાવજે, શાદી પછી ટાઈમ ટુ ટાઈમ મહિને મહિને તેલનો ડબ્બો લાવીને જરૂર આપજે, પછી તારા તોડવાની વાત કરજે. ને તું કહે છે ને કે શાદી પછી તારા માટે તાજમહેલ બનાવીશ, તો તાજમહેલ તો બનતા બનશે, પોતાની પત્નીના માટે એક બેડરૂમ કિચનનો ફ્લેટ લઈને આપી દેજે તો બહુ સારું સંસાર રહેશે, તાજમહેલ પછી બનાવજે. આ પાયાની વસ્તુ છે, જીવન જરૂરિયાત. આજે આપણા પૈસાઓ ફાલતુ ખર્ચાઓમાં જાય છે. અલ્લાહને ઓળખીને હું કહું છું, આજે કેટલા મુસલમાન ભાઈઓ બહેનો એવા છે શાદીઓમાં ખર્ચા કરી નાખ્યા, ફાલતુ ખર્ચા, ફુઝુલ ખર્ચા, ગુનાહો વાળા ખર્ચા, અને પૈસા ખતમ થઈ ગયા, માથે કરસ થઈ ગયું, દેવું થઈ ગયું, અને પછી આજે ઘરમાં બે વખતની રોટીના પણ ફાંફા પડે છે, બે વખતની રોટીના ફાંફા પડે છે, રોટી નથી મળતી. ત્યારે લોકોને ત્યાં જઈને ભીખ માંગવી પડે, ઓછીના પૈસા આપો, કરજ પર પૈસા આપો, અથવા કોઈ જઈને કહેશે ઝકાત સદકાતથી અમારી મદદ કરો, અમારા પાસે ખાવાનું કંઈ નથી. મારા મુસલમાન ભાઈઓ, મારી મુસલમાન બહેનો, આજે આપણા પૈસાઓને સાચવો, શાદીઓમાં મંગણીઓમાં ફાલતુ ખર્ચા કરીને પૈસાને બરબાદ ન કરો. આપણા જીવન માટે અને આખિરતના માટે આ પૈસાને સાચવીને રાખો, એ બહુ જરૂરી વસ્તુ છે, બહુ જરૂરી વસ્તુ છે. અને મિયાં બીવી બહુ જ મોહબ્બતથી જિંદગી ગુજારે, આત્મવિશ્વાસ, મોહબ્બત. દુલ્હન બહેનોને બી એક બે વાતો કહું. ઘણા લોકો એમ કહે છે કે મેં તો મારા પતિના માટે શાદી કરી, ધણીના માટે શાદી કરી, એવું કહે છે ઘણી બહેનો, મારા પતિના માટે, મારા શોહરના માટે મેં શાદી કરી. તો બહેનો એક હદીસ તમને સમજાવું, તિર્મિઝી શરીફમાં હદીસ મોજૂદ છે. હઝરતે અબુ કતાદા રદિયલ્લાહુ તઆલા અન્હો એક સહાબી હતા. જો આ હદીસ બહુ ધ્યાનથી સાંભળવાની હદીસ છે. જેટલા લોકો સસરા બનનાર છે, સસરી કે ત્યાંથી સસરા બનનારા છે જેટલા, એટલે સસરાનો મિનિંગ બે હોય, છોકરાના અબ્બાને પણ સસરા કહી અને છોકરીના અબ્બાને બી સસરા કહી. તો હું આ હદીસ સ્પેશિયલ સંભળાવું છું, કોને? છોકરાના અબ્બાઓને. એટલે કે વહુ માટે જે સસરા બને છે તેના માટે, જે લોકો વહુ માટે સસરા બનનાર છે, છોકરાના અબ્બા, તે લોકો બી આ હદીસ ધ્યાનથી સાંભળે. અને જેટલી દુલ્હનો બનનાર છે તેઓ પણ આ હદીસ ધ્યાનથી સાંભળે. હઝરતે અબુ કતાદા રદિયલ્લાહુ તઆલાનો એક સહાબી છે. આ હદીસ એમ તો લાવેલા છે ઇમામ તિર્મિઝી કિતાબુ તહારતમાં, પણ આ હદીસ છે માશરતના બાપની બી, જબરદસ્ત હદીસ છે. હઝરતે અબુ કતાદા રદિયલ્લાહુ તઆલા અન્હુના છોકરાની શાદી કબશા નામની એક ઓરત સાથે થઈ હતી. કબશા એઓની વહુ હતી. તો એક દિવસે શું થયું કે હઝરતે અબુ કતાદા રદિયલ્લાહુ તઆલા અન્હુ પોતાના છોકરાના ઘરે ગયા. તો છોકરો ઘરમાં નહીં હતો, વહુ હતી હઝરતે કબશા. તો હઝરતે અબુ કતાદા રદિયલ્લાહુ તઆલા અન્હુએ વુઝુ કરવું હતું. દીકરીઓ બનનારી દુલ્હનો બહેનો ધ્યાનથી આ હદીસ સાંભળો. હઝરતે અબુ કતાદાએ વઝુ કરવું હતું, પાણીની જરૂરત પડી. તે સમયમાં નળ ના હતા. હવે વુઝુ કરનાર, અને વુઝુ કોણ કરનાર? સસરા અબ્બા, વહુના સસરા બાજીએ વહુ વુઝુ કરવું હતું. તો હઝરતે કબશા રદિયલ્લાહુ તઆલા અન્હા ગઈ અને જઈને તે પાણી લઈ આવી, અને પાણી લાવીને પોતાના સસરાના માટે પાણી મૂકી દીધું કે લ્યો મારા સસરા બાજી, તમે પાણીથી વુઝુ કરી લ્યો. કેટલી સારી વહુ, અંદાજા લગાવો. જ્યારે વહુને એમ થયું કે મારા સસરાએ વુઝુ કરવું છે, તો વહુએ લાવીને પોતાના સસરાના માટે પાણી મૂકી દીધું વુઝુ કરવા માટે. એટલામાં એક બિલાડી આવી, અને બિલાડીએ પાણી પીવું હતું, તરસી બિલાડી હતી, તે ત્યાં આટા મારવા માંગી. તો હઝરતે અબુ કતાદા રદિયલ્લાહુ તઆલા અન્હુ તે વાસણ નીચું કરી દીધું, તો તે બિલાડીએ અંદરથી પાણી પીધું. હવે બિલાડી પાણી પીવા લાગી, તો વહુને મસલો ખબર નહીં હતો, એટલે વહુ બહુ ધ્યાનથી જોવા લાગી કે અમારા સસરાબાજી શું કરવા લાગ્યા, કે જે પાણીથી ઉઝુ કરે છે તે જ પાણીમાં બિલાડીને પણ પીવડાવે છે. તો હઝરત અબુ કતાદા રદી અલ્લાહ તાલા અન્વે સસરાબાજીએ વહુને શું કહ્યું? હદીસના પ્યારા પ્યારા શબ્દ છે, યબનત અખી એ મારી ભત્રીજી. શું કે છે હઝરત અબુ કતાદા? યબનત અખી એ મારી ભત્રીજી. અલ્લાહ અલ્લાહ, આ હદીસ બંદેવ માટે સબક છે કે વહુ પોતાના સસરાની ખિદમત કરે અને સસરાબાજી પોતાની વહુને સારા શબ્દોથી બોલાવે. હાલાંકિ હદીસથી ખબર પડે છે કે તે વહુ સગ્ગી ભત્રીજી નહીં હતી, પણ વહુને સંબોધન કરવા માટે, વહુને બોલાવવા માટે કેટલા સારા શબ્દો હઝરતે અબુ કતાદાએ વાપર્યા. યબનત અખી એ મારા ભાઈની છોકરી, એ મારી ભત્રીજી. આ હદીસ સસરા માટે બી છે, વહુ માટે બી છે કે વહુ પોતાના સસરાની ખિદમત કરવાને સઆદત સમજે અને સસરા પોતાની વહુને સારા શબ્દોથી બોલાવે તો ઇન્શાલ્લાહ એ લોકોની જિંદગી અને જીવન બહુ જ સારી રીતે, ઇન્શાલ્લાહ એ લોકોની જિંદગી ગુજરશે. એક બીજી હદીસ સંભળાવ. આપણી દીની બહેનોને બેટીઓને ખાસ કરીને હઝરતે ફાતિમા રદી અલ્લાહુ તઆલા અન્હા જેવણની શાદીની વાત મેં અત્યારે તમને સંભળાવી. અલ્લાહુ અકબર. જન્નતની ઔરતોની સરદાર, ઘરમાં નાના નાના છોકરાઓ હસન હુસેન, અને ઘરમાં જાનવર પણ હતા. ઊંટ બકરીઓ પાળેલી હતી, ઊંટ બકરીઓની સેવા પણ કરવાની, નાના નાના છોકરાઓને પણ પાડવાના, હઝરતે અલીના માટે પણ રાંધવાનું. અને મારી દીની બહેનો બેટીઓ, તે જમાનામાં પાણીની સગવડ નહીં હતી તો પાણી પણ લેવા માટે જવું પડતું, અને આટો લોટ તૈયાર નહીં મળતો તો પોતાના હાથથી હાથ ઘંટી ચલાવીને હઝરતે ફાતેમા આટો પણ પીસવાનું કામ કરતા હતા. અને હઝરતે ફાતેમા પોતે હાથ ઘંટી ચલાવતા તો હાથના ઉપર જખમ પડી જતા, હાથ છોલાઈ જતા, હાથ પર નિશાન પડી જતા હઝરતે ફાતેમાને. તે જન્નતની ઔરતોની સરદાર, પોતાના હાથથી ઘંટી ચલાવે, આટો બનાવે, પોતાના હાથથી પાણી લાવે, પોતાના હાથથી ઘરમાં પાળેલા જાનવરોને ઘાસ ચારો નાખે, પોતે બધું કામ કરતી હઝરતે ફાતિમા. એક દિવસ એવાના ધણી પતિ હઝરતે અલી રદી અલ્લાહુ તાલા નો કહેવા લાગ્યા, ફાતિમા તમારા અબ્બાજી હઝરત મોહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે નાની ઉંમરના બે ગુલામ નોકર આવ્યા છે, જાઓ ની ફાતેમા અબ્બાજી પાસે જઈને માંગીને લઈ આવો ને. ફાતેમા જવા માટે તૈયાર નહીં, પતિ હઝરતે અલી મોકલી રહેલા છે. ફાતેમા જાઓ અબ્બાજી પાસે, બે નોકર આવ્યા છે, એક નોકર માંગીને લઈ આવો જેથી કરીને તમને ઘરના કામ માટે આસાની રહે. દીની છોકરીઓ, દીની બહેનો, આ છે હઝરતે ફાતેમા. ગઈ પણ અબ્બાજીને કહેવાનો મોકો નહીં મળ્યો, હઝરતે ફાતિમા પાછા આવી ગયા. પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને અબ્બાજીને ખબર પડી કે મારી દીકરી ફાતિમા આવેલા હતા અને નોકર લેવા માટે આવેલા, ઘરમાં કામની જરૂરત પડતી એટલે આવેલા હતા. તો હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ રાતના સમયે હઝરતે અલીને ફાતિમાના ઘરે ગયા. ધ્યાનથી સાંભળવા જેવી હદીસ છે. ગયા તો બંદે સુઈ ગયેલા હતા બિસ્તર પર, આ બાજુ હઝરતે ફાતિમા, આ બાજુ હઝરતે અલી. તો જઈને અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બંદેના વચ્ચે બેસી ગયા. એવી રીતે બેસી ગયા કે નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પગના તળિયા મુબારક હઝરતે અલીને છાતી ને લાગવા લાગ્યા, સ્પર્શ કરવા લાગ્યા, ને હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના પગના તળિયાની ઠંડક હઝરતે અલી ને દિલના અંદર લાગી કે ઓ હુઝુરના તળિયા કેટલા ઠંડા ઠંડા છે, કેટલા નૂરાની છે. એવી રીતે હુઝુર બેસી ગયા. આ બાજુ જમાઈ અલી, આ બાજુ દીકરી હઝરતે ફાતેમા. પછી નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે શું કહ્યું, બેટી ફાતેમા, આજે તમે મારા પાસે આવેલા, નોકર લેવા માટે આવેલા, મારા પાસે બે નોકર આવેલા છે, પરંતુ તે નોકર હું ફલાણા ફલાણા યતીમ બાળકોને આપી દેવાનો છું, તમને નથી આપવાનો. સાંભળો મારી દીની બહેનો, અલ્લાહના નબીની છોકરી પોતે ઘરમાં કામ કરે અને નબી પાસે નોકર આવ્યા તો નબીએ શું કહ્યું કે હું તો એ બંધે નોકર ગુલામ ફલાણા યતીમોને આપી દઈશ, તમને નહીં આપા બેટા. અને પછી નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે શું કહ્યું, બેટી મારી દીકરી ફાતેમા, તું આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે, મારી દીકરી થાકી જાય છે, દીકરી હું તને એક તસ્બી શીખવવા માટે આવ્યો છું, આખો દિવસ તું કામ કરીને જો થાકી જાય તો રાત્રે સૂતી વેળા તું 33 વેળા સુબહાનલ્લાહ, 33 વાર અલ્હમ્દુલિલ્લાહ, 34 વાર અલ્લાહુ અકબર પડી લેજે, અને બેટી ફાતેમા તું સૂઈ જજે, અલ્લાહ તાલા તારી થાકને દૂર કરી દેશે. કેવા બાપ હતા, કેવા બાપ, કે બાપના પાસે નોકર આવ્યા પણ પોતાની છોકરીને નોકર નહીં આપ્યા, બલકે પોતાની છોકરીને તસ્બી શીખવી. ને અલીને પણ એવું નહીં કહ્યું, અલી મારી છોકરીના માટે નોકર રાખો, કામવાળાઓ રાખો, નહીં, બિલકુલ નહીં. આ છે આપણા નબીની પવિત્ર તાલીમ. તે જન્નતની ઔરતોની સરદાર ફાતેમા ઝહરા પોતે ઘરના કામ કરતા અને રાત્રે થાકી જતા તો આ તસ્બી પડી લેતા. આ તસ્બી ભાઈઓ માટે પણ છે, બહેનો માટે પણ છે. તમે આખો દિવસ કામ કરી કરીને થાકી જાઓ તો રાત્રે સૂતી વેળા 33 વખત સુબહાનલ્લાહ, 33 વખત અલ્હમ્દુલિલ્લાહ, 34 વખત અલ્લાહુ અકબર પડો. અને બાસ બુઝુર્ગો એમ કહે છે કે પડીને હાથ પર ફૂંક મારીને આખા શરીર પર ફેરવી દેજો અને સૂઈ જજો, અલ્લાહ તમારી થાકને ઇન્શાલ્લાહ દૂર કરી દેશે. એક બીજી હદીસ સંભળાવો. ફરિયાદ તો હઝરતે ફાતેમાએ બી નહીં કરી, તો આપણી બહેનોને દીકરીઓને વિનંતી કે તમે પણ ફરિયાદ ના કરતા, પણ કોઈક વેળા કંઈક કહેવાની જરૂરત પડે તો ફરિયાદ કરવાની પદ્ધતિ પણ શીખો. કેવી રીતે ફરિયાદ કરવાની એ પદ્ધતિ બી શીખો. એક તો પહેલી નિયત કે ફરિયાદ કરવી નહીં. હઝરતે ફાતિમા રઝિયલ્લાહુ તઆલા અન્હાએ પોતાના શોહરની અને તેના ઘરની કદી પણ ફરિયાદ કરી નથી. તો જો અમારી દીકરીઓ બહેનો સાસરીના અંદર દુઃખ સુખ આવે એની ફરિયાદ ન કરે તો ઇન્શાલ્લાહ એઓની જિંદગી બહુ સારી રીતે ગુજરશે, બહુ સારી રીતે ગુજરશે. પણ ફરિયાદ ખરેખર કરવી, કોઈ ખાસ જરૂરત હોય તો કેવી રીતે ફરિયાદ કરશો? હદીસ સાંભળો. ઇબ્ને માજા શરીફના અંદર આ રિવાયત મોજૂદ છે. એક ઔરતની પોતાના ધણી સાથે કંઈ ઘરમાં ગરમી થઈ ગઈ. ઘરમાં ગરમી તો થયા જ કરે, ધણી અને ઔરતના વચ્ચે કંઈ ઘરમાં ગરમી થઈ ગઈ અને તે ઘરમાં ગરમીના અંદર શોહરે કંઈ ખોટા શબ્દ બોલી દીધા. હવે તે ઔરત તરત જ હઝરત નબીએ કરી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ફરિયાદ કરવા આવી. ફરિયાદ કરવા આવી તો મા આયશા રઝિયલ્લાહુ તઆલા અન્હા નો જે રૂમ હતો, કમરો હતો, તે રૂમમાં અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હતા અને તે ઔરત ફરિયાદ કરવા આવી. તે ઔરતનું નામ છે હઝરતે ખૌલા રઝિયલ્લાહુ તઆલા અન્હા. અને હુઝુરનો રૂમ એકદમ નાનકડો, એકદમ નાનો રૂમ, એકદમ નાનો. મારા દીની ભાઈઓ, મારી દીની બહેનો, આજે અલ્લાહે મને ને તમને મોટા મોટા ઘર આપ્યા છે, અલ્લાહની બહુ મોટી નેમત છે. અલ્લાહનો શુકર અદા કરો, અલ્લાહે આપણને મોટા મોટા ઘર આપ્યા છે. આ બુઝુર્ગાને દીનને પૂછો, હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના રૂમ કેટલા નાના હતા કે હુઝૂર તહજ્જુદની નમાઝ પડતા તો હઝરતે આયશા સામે સૂઈ જતા, અને હુઝૂરે સિજદામાં જવું હતું તો હઝરતે આયશા બેસી જતા અને હુઝૂર સજદો કરી લેતા, પછી જ્યારે હુઝૂર સિજદાથી ઉઠી જતા તો પાછામાં આયશા સૂઈ જતા. ત્યાં અલગ સુવાનો રૂમ, મોટા 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 સુવાના રૂમ ત્યાં નહીં હતા, નાના નાના રૂમ હતા, એકદમ નાના. આજે અલ્લાહ તાલાએ આપણને મોટા મોટા રૂમ આપેલા છે. રૂમની વાત નીકળી તો એક વાત ઓર વધારે સાંભળી લ્યો ભાઈ, દુલ્હા માટે દુલ્હન અને દુલ્હનના માટે દુલ્હા, એ જ છે ને ખરેખર તો? દુલ્હા માટે દુલ્હન અને દુલ્હનના માટે દુલ્હન, એ જ છે ને ખરેખર તો? આજે રહેવા માટે દુલ્હા દુલ્હનને ઘર મળી જાય એ બધાથી મોટી નેમત, બધાથી મોટી નેમત. પણ આજે આપણે ત્યાં ઈસાઈ લોકોને, ક્રિશ્ચન લોકોને જોતા જોતા આપણે ત્યાં એક ખોટો રિવાજ આવી ગયો કે શાદીની રાતના માટે રૂમને સજાવવું, રૂમનું ડેકોરેશન કરવું, રૂમને ભપકાદાર બનાવવું અને એના પાછળ ફુઝુલ ખર્ચી કરવી. એક રાતના માટે, એક રાતના માટે એ ફુઝુલ ખર્ચી કરવી, અલ્લાહ અલ્લાહ, અલ્લાહ તાલાને આ વસ્તુ બિલકુલ પસંદ નથી, બિલકુલ પસંદ નથી. એવા ખોટા કામ, ખોટા ખર્ચાથી પોતાને બચાવો. તો નાનો કોડો રૂમ હઝરતે આયશાનો, અને હઝરતે ખોલા ફરિયાદ કરવા આવી. હઝરતે આયશા રૂમમાં અહીંયા બેઠેલા છે, અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એકદમ નજીક બેઠેલા છે. હઝરતે ખોલાએ આવીને હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને પોતાના ધણીની ફરિયાદ કરી, પોતાના પતિની ફરિયાદ કરી, પોતાના શોહરની ફરિયાદ કરી, એટલા ધીમે આવાજથી, એટલા ઓછા અવાજથી કે હઝરતે આયશા એમ કહે છે કે હું નજીક બેઠેલી હતી પણ મેં નથી સાંભળ્યું કે ખવલાએ હુઝુરને શું ફરિયાદ કરી. ત્યાં જ હઝરતે આયશા છે, પણ હઝરતે ખવલાએ જે ફરિયાદ કરી તે હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને હઝરતે ખવલા બે જ જાણે. માં આયશા કે મેં ભી નહીં સાંભળી. આજે તો હસબન્ડ વાઇફમાં કંઈક થઈ તો આખા ગામને ખબર પડે, આખા મોહલ્લાને ખબર પડે. આપણે ત્યાં જે મોહલ્લો હોય તો મોહલ્લાના નામો હોય છે. તે એક છોકરી મને ફરિયાદ કરવા લાગી કે મારથી ચાની એક પ્લેટ તૂટી જાય, કપ રકાવી તો અમારા ઘરની અમ્માજાનનો અવાજ એટલો મોટો થઈ જાય કે આખા મોહલ્લામાં ખબર પડી જાય કે આલોકના ઘેરે પ્લેટ તૂટી ગઈ છે. પ્લેટનો અવાજ તો નહીં જશે, પણ પછી અમ્માનો જે અવાજ હોય ને તે આખા મોહલ્લામાં પહોંચી જાય. આ કોઈ જિંદગી છે? અરે એક પ્લેટ તૂટી ગઈ તો તેના માટે આવો ઝઘડો, આવો માથું આખા મોહલ્લાને માથે લેવાનો? એક ગ્લાસ કાચનો તૂટી જાય તો એના લઈને દિલ તોડવાનું, એના લઈને મોહબ્બતો તોડવાની? એ જિંદગી કોણે શીખવેલી? જો હઝરતે ખોલા કેટલા ધીરે ધીરે અવાજથી હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ફરિયાદ કરી રહેલા છે. અલ્લાહ તાલા એ સાતો આસમાન પર સાંભળી લીધી ને જવાબ આવી ગયો. કદ સમી અલ્લાહુ કૌલ અલ્લતી તુજા દિલુક ફી ઝૌજિહા વતશ્તકી ઇલલ્લાહ વલ્લાહુ યસ્મઉ તહાવરકુમા. એટલા ધીમે આવાજથી હઝરતે ખવલાએ પોતાના ધણીની ફરિયાદ કરી કે હઝરતે આયશાએ ની સાંભળી પણ સાતો આસમાન પર અલ્લાહ તાલાએ સાંભળી લીધી. મારી બેટીઓ બહેનો દુલ્હનો, સંસારમાં કઈ સુખ દુઃખ આવે અલ્લાહના હામે દુઆ કરજો, પોતાના બાપના સામે જઈને ન કહેતા. અલ્લાહ તાલા તમારી તકલીફોને ઇન્શાલ્લાહ દૂર કરી દેશે. ખુદા આગળી દુઆ કરજો, મુસલ્લો પાથરીને દુઆ કરજો, અલ્લાહ તમારી તકલીફોને દૂર કરશે. લોકોના સામે ચર્ચા કરવાથી, લોકો સમક્ષ વાતો કરવાથી આપણા પ્રશ્નો હલ થવાના નથી, બલકે દુઃખ વધારે વધવાનું છે. એટલે ઘરની વાત ઘરમાં જ રે એવી ફિકર અને એવી કોશિશ કરજો તો ઇન્શાલ્લાહ સુખી સંસાર આપણો બાકી રહેશે. બીજી એક ખાસ વાત, કોમન વાત, દરેક દુલ્હા ભાઈઓને બી, દુલ્હનોને બી, સાસુને બી, સસરાઓને બી, દરેકના માટે, તે વાત એ છે કે સાસુ માએ પોતાની વહુને પોતાની દીકરી સમજવી. સાસુ માએ પોતાની વહુને પોતાની દીકરી સમજવી, સસરાબાજીએ વહુને પોતાની દીકરી સમજવી, અને વહુએ સાસુમાને પોતાની સગી મા સમજવી, અને સસરાને પોતાના સગા બાપ સમજવા. જો આટલું આપણે કરી લઈએ કે વહુઓ સાસુને મા સમજે અને સાસુ વહુને દીકરી સમજે, તો ઇન્શાલ્લાહ કોઈ દિવસે પોતાની ગાડી એમ તેમ થવાની, બહુ સારો સંસાર અલ્લાહ તાલા આપણો ચાલુ રાખશે, બહુ સારો સંસાર. એના માટે એક હદીસ યાદ રાખો, બહુ જબરદસ્ત હદીસ છે, અને પછી એક દિલચસ્પ કિસ્સો હું તમને હમણાં એના ઉપર. હદીસમાં આવે, عن عقبة بن عامر رضي الله تعالى عنه قال سألت النبي صلى الله عليه وسلم من نجات يا رسول الله قال أملك عليك لسانك وليسعك بيتك وبكي على خطيئتك. بہت زبردست حدیث છે. મારા પીર ઓ મુર્શિદ હઝરત મુફ્તી મહમૂદ સાહેબ ગંગોહી એમ ફરમાવતા હતા કે આ હદીસ પર અમલ કરવાથી કબરના અઝાબથી તો નજાત ઇન્શાલ્લાહ મળશે જ, જહન્નમથી આગથી પણ છુટકારો મળશે જ, પણ દુનિયાની તકલીફોથી પણ અલ્લાહ તાલા જરૂર છુટકારો આપી દેશે. યાની સંસાર, શાદી પછીનું જીવન, એની તકલીફથી બી ઇન્શાલ્લાહ છુટકારો મળી જશે. ત્રણ વાતો યાદ રાખો, અમલિક અલૈક લિસાનક, પોતાની જીભને કંટ્રોલમાં રાખો, જીભને કાબુમાં રાખો કે જીભથી ખોટું બોલવું નહીં. આજે તો સસરાઓ પોતાની વહુને ગાળો પણ દે છે ઘણી જગ્યાએ. આ કોઈ તરીકો છે, કોઈ પદ્ધતિ છે? ગાળો દેવું, ખોટું બોલવું પોતાની વહુને, અને સાસુઓ પણ વહુઓને ખોટું ખોટું બોલતા હોય, આ પદ્ધતિ સારી નથી. વહુને દીકરી સમજો અને વહુઓ સાસુઓને મા સમજે. અમારા હઝરત મુફ્તી સાહેબ એક અજીબ કિસ્સો મળાવતા એના ઉપર, કે એક જગ્યા પર વહુને સાસુમાં લડાઈ થઈ, વહુ અને સાસુમાં લડાઈ થઈ. હવે લડાઈ થઈ ત્યારે છોકરો ઘરમાં નહીં હતો, એટલે વહુનો દીકરો અને અરે સાસુનો દીકરો અને વહુનો પતિ ઘરમાં નહીં હતો ત્યારે બંદેવમાં લડાઈ થઈ. લડાઈ થઈ તો લડાઈનો અંત એન્ડ એવી રીતે આવ્યો કે સાસુએ એમ કહ્યું, મારા છોકરાને આવવા દે, હું તારી ફરિયાદ કરીશ. જનરલ આઉટ થતું હોય, મારા છોકરાને આવવા દે, હું તારી ફરિયાદ કર. અને પેલી પત્ની એમ કહ્યું, હોવે મારા ધણીને આવવા દે, હું તારી ફરિયાદ કરીશ. અહીંયા જઈને ઝઘડો અટકાઈ ગયો. તો થોડી વાર થઈ ને પછી તે વહુ સાસુમાને શું કહેવા લાગી, સાસુમા તમે પણ ફરિયાદ કરજો, હું પણ ફરિયાદ કરા, પણ ભલે તારો દીકરો હોય પણ વાત તો મારી જ સાંભળશે, મારી જ સાંભળશે, વાત તો મારી જ સાંભળશે. તો તે વહુ એટલી કોન્ફિડન્સથી, વિશ્વાસથી કે દીકરો ભલે તારો હોય પણ વાત તો મારી જ સાંભળે ને મારી જ ફેવર કરે ને મારો જ પક્ષ લઈને વાત કરશે. તો પેલી સાસુમાં ડોશીમાં ધીરે વિચારીને કહેવા લાગ્યા, વહુજી તું એટલી બધી વિશ્વાસથી કહે છે કે છોકરો આવશે તો તારી જ વાત સાંભળશે, એ તો મારો દીકરો છે, 9 મહિના મેં પેટમાં રાખેલો, મેં 2 વર્ષ દૂધ પીવડાવેલું, મેં નાનાથી મોટો કરેલો, તારી જ વાત સાંભળશે. હા હા અમ્મા, વાત તો મારી જ સાંભળશે, પક્ષ તો મારો જ લેશે. કા કેમ, શા માટે? તો કે અમ્મા, તારી ને મારી ફરિયાદમાં થોડો ફરક છે. તો કા બેટા શું ફરક છે? તો કા અમ્માજી, તમે ઉભા ઉભા ફરિયાદ કરશો ને હું પડેલી પડેલી ફરિયાદ કરા, તમે ઉભા ઉભા ફરિયાદ કરશો ને હું પડેલી પડેલી ફરિયાદ કરા, અને જે પડેલી પડેલી ફરિયાદ હોય ને તે જોરદાર હોય છે. સમજી ગયા ને વાતને? અમારા હઝરત મુફતી મોહમ્મદ સાહેબ રહમતુલ્લાહ અલયથી સાંભળેલો કિસ્સો છે. એટલે જબાનને જીભને કાબુમાં રાખશો તો ઇન્શાલ્લાહ તમારો સંસાર બહુ સારી રીતે ગુજરશે. એક બીજો કિસ્સો તેના પર તમને જોરદાર સંભળાવો. જનરલી હોય કે શાદી થવા પછી જરા બી ઝઘડો થાય એટલે અહીંયાનો માહોલ મને નથી ખબર, હું અમારા ત્યાંના માહોલ પ્રમાણે કહું છું, તરત જ લોકો એમ વાત ચાલુ કરી દે, કોઈએ બહારનું કરાવેલું છે, કોઈ બહાર ત્યાં બી હે સારી વાત. શાદી કે બાદ જૈસે ઝઘડા શરૂ હોય ફોરન વાત ચાલુ, કોઈ કે બહારનું કરાવી દીધેલું છે એટલે બેઉમાં ઝઘડા ચાલે છે કે ભાઈ એની શાદી ગમતી નહીં હતી ને એટલે જાદુ કરાવી દીધો. તો માશાલ્લાહ બાપુ તો મોજુદ હી હૈ, અલ્લાહ સિહત આફિયત કે સાથ ઉમ્ર મેં બરકત અતા ફરમાએ, ઉનકી ફિકરો કો કબૂલ ફરમાએ, અલ્લાહ ઉનકે સાયે કો ઇલાકે પર કાદેર કાયમ ફરમાએ. તો ખેર એવું થયું કે બંદેવના મતલબ આ ફૈઝે અબરાર મેં વાકિયા લિખા હુઆ હૈ, તો કા બિયાં બીવીમાં ઝઘડો શરૂ થયો તો કે કોઈ કે બારનું કરાવી દીધું એટલે વસ્તીના અંદર કોઈ આમિલ આવેલા હતા. બાપુને સારા શબ્દોમાં આમિલ કહેવામાં આવે છે. આમિલ આમિલ એટલે તાવીસ કરવા વાળા બાપુ લોકો. તો કે વસ્તીમાં એક મોટા બાપુ આવેલા છે. તો પેલી ઓરત ગઈ ને, જનરલી બાપુ અંતા ઓરતોની લાઈન વધારે હોય જનરલી, અલ્લાહની પના. તો તે ઓરત ગઈ બાપુ પાસે, આમિલ પાસે, કે મારા ધણી સાથે મારો ઝઘડો બહુ રહે છે અને કોઈ કે કઈ બહારનું કરાવી દીધું છે ને ખવડાવી દીધું છે એટલે અમારા વચ્ચે છે ને તો બહુ ઝઘડો રહે છે. તે આમિલ સાહેબ કામિલ હતા, હોશિયાર હતા. અથવા પૂછ્યું કે ક્યારે બેન ઝઘડો થાય છે? તો કે દરરોજ રાત્રે મગરબ પછી જ ઝઘડો થાય. અચ્છા, રોજ મગરબ પછી ઝઘડો થાય? હા. એ તમારા ધણી કેટલા વાગે આવે ઘરે, દુકાનેથી નોકરીથી? તો કે મગરબ પછી આવે છે અને આવતાની સાથે ઝઘડો ચાલુ થઈ જાય. અચ્છા, આવતાની સાથે ઝઘડો થાય? તો કે હા, આવતાની સાથે ઝઘડો થાય. તો કે ચાલો એક કામ કરો, એક કાચની બાટલીમાં પાણી લઈને આવજો, હું તમને ફૂંક મારી આપીશ તો ઇન્શાલ્લાહ તમારો ઇલાજ થઈ જશે. તો તે ઓરત જઈને તરત જ એક કાચની બોટલ લઈ આવે, આમિલ સાહેબે તેમાં ફૂંક મારી આવી. ફૂંક મારીને કહ્યું, બેન આ પાણી લઈ જાઓ, મગરેવ પછી જ્યારે તમારા પતિ ધણી આવે ઘરે, હસબન્ડ, ને જોયું કે આવ્યા ને દરવાજો ખીટખીટાયો, રિંગ મારી, ઘંટી મારી, તો આ બોટલમાંથી એક ઘૂંટ પાણી મોઢામાં લઈ લેવાનું અને જુઓ 20 મિનિટ સુધી આ પાણી મોઢામાં રાખવાનું છે, અંદર પેટમાં ઉતારવાનું બી નહીં ને બહાર કોગળો બી નહીં કરવાનો. જો તું એ કોગળો કર્યો તો ફિર જાદુ એટલું ખરાબ ચાલશે કે તું ઘરથી બહાર થઈ જશે, ને જો અંદર ઉતારી દીધું તો બી બહુ ડેન્જર થશે. એટલે 20 મિનિટ મોઢામાં પાણી રાખવાનું. કે જરૂર, ચોક્કસ હું તો મોઢામાં પાણી રાખી. હવે તે ઓરતે જઈને શું કહ્યું, મગરેવ પછી ધણીને આવવાનો ટાઈમ થયો તો મોઢામાં પાણી લઈ લીધું. હવે ધણી ઘરમાં આવ્યો તો જોયું કે આજે તો ઘરના અંદર તો એકદમ સન્નાટો છે, એકદમ ખામોશી છે, કઈ અવાજ જ નથી આવતો. તે બી એકદમ વિચારમાં પડી ગયો. પછી 20 મિનિટ સુધી તે ઓરતે, આજે દુનિયા છે ને અલ્લાહની માનશે ને પણ બાપુઓની વાત જરૂર માનશે, આમિર સાહેબે કહી દીધી એમની વાત જરૂર માનવાની. તો 20 મિનિટ પાણી મળો મરાય. અચ્છા, એક દિવસ, બે દિવસ, 15 દિવસમાં બાટલો પૂરો થઈ ગયો. તો તે ઓરત બાપુ પાસે ફરી બીજો બાટલો લઈને ગઈ અને મીઠાઈનું બોક્સ લઈને ગઈ. હઝરત હઝરત, તમે શું પાણી ફડીને આપ્યું કે 70% ઝઘડા ખતમ થઈ ગયા, હવે માત્ર 30% રહેલા છે. તો આમિર સાહેબે કહ્યું, બીજા 15 દિવસનું પાણી લઈ જાઓ તો બાકી 30% ઝઘડો બી ઇન્શાલ્લાહ ખતમ થઈ જશે. હવે આમાં પાણીમાં કોઈ કમાલ નહીં હતો. કમાલ સામા હતો? પેલો બિચારો આખો દિવસ કામકાજથી થાકેલો આવે, ઘર બહારથી થાકેલો, અને કુરાને ઔરતના માટે શું કહ્યું કુરાનમાં, સુબહાન અલ્લાહ, કેટલા પવિત્ર શબ્દ કુરાને વાપર્યા. وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُمْ مِنْ أَنْفُسِكُمْ أَزْوَاجًا
લિતસ્કુનુ ઇલૈહા વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ અઝવાજા લિતસ્કુનુ ઇલૈહા. અલ્લાહ તાલાએ પત્નીને ઔરતને એટલા માટે બનાવી છે તાકે શોહરને ઔરતના પાસે સુકૂન મળે, શાંતિ વાળું જીવન મળે, એટલા માટે અલ્લાહ ઔરતને બનાવેલા છે. લિતસ્કુનુ ઇલૈહા, સુકૂનના માટે. હવે પેલો વિચાર આખો દિવસે કામકાજ પરથી આવેલો હોય અને પછી ઘરમાં આવતાની સાથે ઔરતની કેસેટ પણ ચાલુ થાય, તે બી એમ કે આ નથી પેલું નથી, માએ એમ કર્યું, તમારી બહેનોએ એમ કર્યું, તમારા અબ્બાએ એમ કર્યું. પેલો બિચારો બહારનો થાકેલો અને ઘરમાં આ રેકોર્ડ સાંભળવાની, એટલે ઘરમાં ઘરમાં ગરમીને ઝઘડો ચાલુ. હવે 20 મિનિટ પેલું પાણી મોઢામાં રાખ્યું એટલે બોલતી બંધ, જબાન બંધ, એટલી વારમાં શોહર બી ઠંડો થઈ ગયો અને આ બી ઠંડી થઈ ગઈ, એટલે ઝઘડા ખતમ થઈ ગયા. આજે બહુ જરૂરત છે કે તમારો શોહર ઘરેથી બહારથી આવે તો તમે શોહરને પાણી પીવડાવો, ચાય પીવડાવો, એની કોઈ જરૂરતનો ખ્યાલ રાખો. હઝરત થાનવી રહમતુલ્લાહ અલે જેવા બુઝુર્ગે લખ્યું છે કે જ્યારે શોહર ઘરેથી બહારથી ઘરમાં આવે તેનો હાથ પકડો, તેને ખિદમત કરો, તેને રાહત પહોંચાડો, તેને સુકૂન પહોંચાડો, તો તમારા ઘરના અંદર કેટલી મોહબ્બત ભરી જિંદગી રહે. શોહર બી જબાનને કંટ્રોલમાં રાખે, ઔરત બી જીભને કંટ્રોલમાં રાખે, તો ઇન્શાલ્લાહ એ લોકોની જિંદગી મોહબ્બત ભરી. આ બધી મોટી મોટી વાતો તમારે સાદીવાલા જીવનમાં ધ્યાનમાં રાખો તો ઇન્શાલ્લાહુલ અઝીઝ તમારી સાદીવાલી જિંદગીમાં અલ્લાહ તાલા ખૂબ બરકત આપશે, ખૂબ બરકત આપશે. અલ્લાહ તાલા આજે તમારું આપણું બધાનું જમા થવું કબૂલ ફરમાવે ને અલ્લાહ તાલા આ બધી કહેલી વાતોના ઉપર તમને મને બધાને અમલ કરવાની ખૂબ ખૂબ તોફીક અતા ફરમાવે. એકવાર મેં શાદીના એક પ્રોગ્રામમાં એક લતીફો સંભળાવેલો જોક્સ, તો અમારે ત્યાંના બધા પેપરવાળાઓએ હાઈલાઇટ લખેલો તે જોક્સને, તો તમને બી સંભળાવી દઉં કે જનરલી શાદી પછી છોકરીને દુલ્હનને શું કહેતા હોય છે? બેગમ. શું કહેતા હોય છે? બેગમ. અને શોહરને શું કહેતા હોય છે? હસબન્ડ. તમે ત્યાં સંભળાયું કે શાદી થઈ કે તરત જ બિચારા શોહરનું તો હસવાનું બંધ થઈ ગયું, હસબન્ડ એટલે હસવાનું બંધ, એટલા બધા ટેન્શન માથે આવે કે બિચારાનું હસવાનું બંધ, એટલે એને હસબન્ડ કહે. ને પેલી બે ફિકર થઈ ગઈ એટલે તેને કહે બે ગમ, તેના ગમ ખતમ એટલે તે બે ગમ, ને આ બિચારાનું હસવાનું બંધ એટલે હસ બંધ. આનું નામ છે શાદીનું જીવન. અલ્લાહ તાલા મોહબ્બત ભરી પાકીઝા જિંદગી નસીબ ફરમાય. એક હદીસ સાંભળી લઈએ, બસ આ મજલિસ પૂરી કરીએ. હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાયું, અલા ખૈરુકુમ ખૈરુકુમ લી અહલીહી, અલા ખૈરુકુમ ખૈરુકુમ લી અહલીહી, વઅના ખૈરુકુમ લિનિસાઈ અવ કમા કાલા અલૈહી સલાતુ વસલામ. દરેક દુલ્હાઓ સાંભળો આ હદીસને, દરેક મર્દ સાંભળે, દરેક શાદીવાળા ભાઈ, અલા ખૈરુકુમ ખૈરુકુમ લી અહલીહી. હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાયું, સર્વશ્રેષ્ઠ માણસ, સૌથી સારો માણસ, સૌથી સારો ઇન્સાન તે છે જે પોતાના ઘરવાળાના માટે સારો હોય. સૌથી સારો ઇન્સાન મર્દ તે છે જે પોતાના ઘરવાળા માટે, પોતાની પત્ની માટે, પોતાની ફેમિલી માટે, પોતાના કુટુંબના માટે સારો હોય. હવે આપણામાંથી જે બી સારો બનવા ચાહે તે નબીની આ વાતના ઉપર અમલ કરે કે પોતાની પત્નીના માટે સારા બનો, તેના સાથે સારો વર્તાવ કરો, મોહબ્બત ભરો વર્તાવ કરો. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાયું, વઅના ખૈરુકુમ લિનિસાઈ, હું મારી પત્નીઓના માટે બહેતરીન સારામાં સારો શોહર છું. હુઝુર સારામાં સારા શોહર હતા, એટલે સારા ધણી બનીને રહેવું એ પણ અલ્લાહના નબીની સુન્નત છે. સારા ધણી બનીને રહેવું, સારા પતિ બનીને રહેવું, સારા શોહર બનીને રહેવું, એ પણ અલ્લાહના નબીની સુન્નત છે. આજે તો આપણે ઘરમાં આવીને ઓર્ડર કરતા, આ બનાવો આ બનાવો આ બનાવો. એક હદીસ સાંભળી લ્યો, ત્રિમિઝી શરીફના અંદર છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની પત્નીઓ સાથે, પોતાની બીવીના સાથે ઘરના કામકાજ પણ કરતા હતા. ઘરના કામકાજ, જે ઔરતોના કામ આપણે કહે, વારવાનું, શાકભાજી કાપવાની, રાંધવાનું, વાસણ, જે ઘરના કામકાજ છે, અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતાની ઔરતના સાથે એ કામો પણ કરતા હતા. જેવી અઝાન આવતી કામ છોડીને હુઝુર નમાઝ માટે ચાલ્યા જતા હતા. એટલે ઘરના કામકાજમાં પોતાની ઔરતોને સાથ દેવો, એને સહકાર દેવો, એ પણ નબીની સુન્નત છે. એટલે એ કામ પણ આપણે કરવું જોઈએ. વલીમે કે મુતાલી, અચ્છા બહુ અચ્છી બાત યાદ દિલાઈ, ધ્યાન સે સમજો. વલીમે કે બારે મેં, વલીમા યે સુન્નત હૈ. ઓર અલ્લામા બદરુદ્દીન ઐની રહમતુલ્લાહ અલયને શરીહ સરે બુખારી મેં લિખા હૈ કે વલીમો હલાલ અને હરામ માં ફરક કરવા માટે છે, કે હલાલ નિકાહ અને હરામ ઝિના બેના અંદર ફરક થાય છે વલીમા નજરીએ થી. કે હરામ ધંધામાં વલીમો નથી હોતો અને હલાલ નિકાહના અંદર વલીમો હોય છે. શાદી પછી વલીમો કરવામાં આવે એ સુન્નત છે. મદીનાના અંદર એક બહુ માલદાર સહાબી હતા, માલદાર પૈસાવાળા, હઝરતે અબ્દુર રહમાન ઇબ્ને ઔફ રઝિયલ્લાહુ તઆલા નો એવણના નિકાહ થયા. નિકાહ પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું ફરમાયું? ઔલિમ વલવ બિશાતિન. નિકાહ કર્યા તો હવે વલીમો કરો, એકાદ બકરો બકરી કાપીને, એક બકરો બકરી કાપીને વલીમાનું ખાણું ખવડાવો. આ છે સુન્નત. એક બકરી કે એક બકરો કાપીને વલીમો કરી દો એ સુન્નત. અને દાવત કેવી રીતે કરવાની? આજે તો દાવતમાં આપણે તો કંકોત્રીઓ છાપવામાં આવે, મોંઘી મોંઘી કંકોત્રીઓ, ઇન્વાઇટેશન કાર્ડ. હુઝુરના જમાનામાં કેવી દાવત થતી હતી, કેવી રીતે દાવત દેતા? હઝરતે ઝૈનબ રઝિયલ્લાહુ તઆલા અન્હા સાથે હુઝુરના નિકાહ થયા. સાંભળો દાવત કેવી રીતે આપવાની, દાવત આપવાની પદ્ધતિ પણ સાંભળો. અલ્લાહના નબીના નિકાહ હઝરતે ઝૈનબ સાથે આસમાન પર અલ્લાહએ કરાવ્યા, અલ્લાહએ કરાવ્યા આસમાન પર. ફલમ્મા કદા ઝૈદુ મિનહા વતરન ઝવજનાકહા લિકૈલા યકુના અલલ મુમિનીના હરજ. એ આયતની તફસીરમાં ઘણા બધા મુફસ્સિરીન એમ કહે છે કે હઝરતે ઝૈનબના દુનિયામાં નિકાહ થયા જ નથી, આસમાન પર નિકાહ થયા. જિબ્રાઇલે અમીને આવીને ખબર દીધી અને ડાયરેક્ટ રુખસતી થઈ ગઈ. ઘણા મુફસ્સિરીનનો આ કોલ છે. તો હઝરતે ઝૈનબ સાથે અલ્લાહના નબીના નિકાહ થયા આસમાન પર, અલ્લાહએ નિકાહ કરાવ્યા. ત્યાર પછી હુઝુરે વલીમો કહ્યો. એ વલીમો હુઝુરનો સૌથી મોટો વલીમો હતો, જેમાં એક બકરી કાપવામાં આવી હતી. તો દાવત કેવી રીતે આવી? ઘરમાં ખિદમત કરવા વાળા જે લોકો હતા, હઝરતે બિલાલ, હઝરતે અનસ, એ લોકોને હુઝુરે કહ્યું મોહલ્લામાં ઉભા રહી જાઓ, ને જે માણસ દેખાય તેને કહો ચાલો અલ્લાહના નબીનો વલીમો છે, ચાલો ખાવા આવી જાઓ, ચાલો આવી જાઓ. પહેલેથી કોઈ દાવત નામું નહીં, પહેલેથી કંકોત્રી નહીં, પહેલેથી કોઈને બોલાવવું નહીં. ખાદીમોને મોલ્લાના નાકા પર ઉભા કરી દીધા કે જે દેખાય તેને કહ્યું કે ચાલો અલ્લાહના નબીનો વલીમો છે, ચાલો ખાવા ચાલો. ને જે મળ્યા તેને બોલાવ્યા ને તે બી ખુશી ખુશી આવી ગયા, આ ધોઈને બેઠા ખાઈને રહેવાના. આવી રીતે વલીમો કરવામાં આવે એ સુન્નત અને સિમ્પલ નિકાહ છે. એક બકરી બકરો કાપી દો, અમુક સગા સંબંધીઓને, ગરીબોને, આલિમોને બોલાવીને સુન્નતની નિયતથી વલીમો કરાવી દો, ઇન્શાલ્લાહ અલ્લાહ તાલા સુન્નતનો સવાબ આપી દે. ને એક હાઈ ક્વોલિટીનો વલીમો બતાવો. આ તો હુઝુરનો વલીમો બકરી વાળો થયો. એક ટોપ ક્વોલિટીનો વલીમો હુઝુરનો સંભળાવો. જ્યારે હઝરતે આયશા સાથે નિકાહ થયા, એક કુંવારી છોકરી, હુઝુરના નિકાહમાં બધી બેવાઓ હતી, બધી બેવાઓ હતી શાદી થઈ, એક કુંવારી છોકરી સાથે નિકાહ થયા, કેટલો ખુશીનો મોકો. તે રિશ્તો બી અલ્લાહે કરાવેલો હઝરતે આયશા સાથે, અલ્લાહ તરફથી રિશ્તો આવેલો હઝરતે આયશાને. અને તે નિકાહ પછી વલીમો કરાવ્યો. હદીસના અંદર છે કે હઝરતે આયશા સાથે રુખસતી પછી સવારે અલ્લાહના નબી સહાબાના સાથે બેઠેલા હતા. એક અંસારી સહાબીના ઘરેથી દૂધનો પ્યાલો આવ્યો, હુઝુરના માટે હદિયામાં આવ્યો. તે દૂધનો ભરેલો પ્યાલો અલ્લાહના નબીએ ત્યાં બેઠેલા લોકોને પીવડાવ્યો કે વારા વારા ફરતી દૂધમાંથી પી લ્યો, આજે તમારા નબીનો આ વલીમો થઈ રહેલો છે. એક દૂધના પ્યાલામાં હઝરતે આયશા સાથે નિકાહ પછી અલ્લાહના નબીએ વલીમો કરાવ્યો. મારા મુસલમાન ભાઈઓ, આયશા જેવી કુંવારી ઓરત નબીના નિકાહમાં આવે અને એક દૂધના પ્યાલામાં વલીમો થતો હોય, અને હઝરતે ઝૈનબના વલીમામાં એક બકરી કપાતી હોય, તો આજે આપણે લાખો રૂપિયા વલીમામાં ખર્ચ કરીએ, બતાવો કેટલું મોટું આપણે ખોટું કામ કરીએ છીએ, કેટલું મોટું ખોટું કામ. સુન્નત તરીકાથી સાદગી વાળો વલીમો કરો, ઇન્શાલ્લાહ અલ્લાહ તાલા બરકત અતા કરના. Thank you.